ॐ नमो अरिहन्ताणम्। ॐ नमो सिद्धाणम्। ॐ नमो आयरियाणम्। ॐ नमो वज्रायाणम्। नमो लोये सब्बसाहूणम्। एषो पञ्चणमुक्कारो सब्बपावपणासणो मङ्गलानं च सव्येसिम्। पढमं हवै मङ्गलम्। चत्तारि मङ्गलम्। अरिहन्ता मङ्गलम्। सिद्धा मङ्गलम्। साहू मङ्गलम्। केवली पन्नतो धम्मो मङ्गलम्। चत्तारि लोकोत्तमा अरिहन्ता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहू लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो। चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि निब्बाणमग्गे वरजानकप्पं पाणासियासे सकुवायि दप्पं मायां जिनाणं शरणं भुवाणं नमामि नित्यं तिजगप्पहाणं। वारणौकार આમ અરિહંત પરમાત્માના 12 ગુણ એ દ્રષ્ટિએ, કારણ કે જીનવાણી શ્રવણ છે ને, એટલે જીનવાણી શ્રવણમાં ભગવાનના ગુણના હિસાબે આપણે 12 નવકાર ગણીએ છીએ. આ સંસારના સર્વ જીવો કાયમી સંપૂર્ણ સુખને ઈચ્છે છે, અને કાયમી સંપૂર્ણ સુખ માત્ર મોક્ષમાં જ છે, અને મોક્ષને પ્રાપ્ત કરવા માટે સમતા ગુણ અનિવાર્ય છે. અને એ સમતા કઈ કઈ રીતે આપણે લાવી શકીએ, એના પ્રયત્નો કેવી રીતે કરી શકાય, એ વાત આપણી ચાલુ છે. તો સમતા પ્રાપ્ત કરવા માટેનો પહેલો ઉપાય મૈત્રીયાદી 4 ભાવનાઓ અને અનિત્યાદી 12 ભાવનાઓથી મનને ભાવિત કરવું. બીજો ઉપાય ઇન્દ્રિયોના મનગમતા વિષયો તરફ રાગ નહીં, અણગમતા વિષયો તરફ દ્વેષભાવ નહીં. ત્રીજા નંબરમાં વસ્તુ સ્વરૂપની વિચારણા, અને ચોથા નંબરમાં આધ્યાત્મિક દૃષ્ટિએ લાભ થાય એવા પ્રકારના સ્વાર્થી બનવું. આ 4 ઉપાયો આપણે જોયા, અને સાથે સાથે સમતા પ્રાપ્ત કરવામાં અંતરાય કરનારા સ્ત્રી, સંતાનો, ધન અને શરીર, આ 4 બાબતો એ આપણી સમતાને ડોળી નાખે છે. તો એમાંથી ગઈકાલે આપણે સ્ત્રી અંગેની વાત કરેલી, નારી તું નારાયણી, એક અપેક્ષાએ નારી એ તીર્થંકર પરમાત્માને પણ જન્મ આપે છે, અને એ વાત સ્ત્રીણામ સતાની સતસો જનયંતી પુત્રાન ભક્તામરની ગાથા દ્વારા આપણે બોલીએ છીએ. એટલે એ દૃષ્ટિએ નારીનો વિશેષ ઉપકાર પણ છે, પરંતુ બીજી દૃષ્ટિએ જો મોહ માયામાં ફસાઈ જઈએ તો એ નારી આપણા માટે દુર્ગતિનું કારણ બની જાય. એટલે ક્યાંય મોહની અંદર ફસાવા જેવું નથી. જે રાગ દશા, બધા પાપસ્થાનકો, એમાં રાગ નામનું જે પાપસ્થાનક છે એ આ બધા તરફ આપણને લાગુ પડે છે. સ્ત્રી તરફ પણ રાગ હોય, સંતાનો તરફ પણ રાગ હોય, ધન ઉપર પણ રાગ હોય, અને શરીર પર પણ રાગ હોય. રાગનું પ્રાયશ્ચિત્ત ઘણું મોટું આવે છે. આહાર વાપરતી વખતે પણ રાગપૂર્વક આહાર વાપરીએ તો ઉપવાસનું પ્રાયશ્ચિત આવે છે. એટલે રાગનું પ્રાયશ્ચિત્ત બહુ મોટું છે. રાગ એ મોટું પાપ છે, પણ મોટા ભાગે આપણે એને પાપ તરીકે સમજતા જ નથી. આપણને એમ લાગે એ વખતે મનમાં આનંદ થતો હોય છે, પરંતુ એ આનંદ નથી, એ વિકૃતિ છે. એટલે રાગ નહીં, પરંતુ જે પણ મેરેજ વગેરે પણ કરે, પણ આશય એ હોય કે એમાં પણ ધર્મની વૃદ્ધિ કરી અને શ્રાવક જીવન ઉત્તમ પ્રકારે જીવી. કારણ કે એટલા માટે કરવાના છે કે બધાના ભોગાવલી કર્મ હોય, જો એ ન હોય, ચારિત્ર લે તો ઉત્તમ છે, પણ ચારિત્ર ન જ સ્વીકારી શકાય એવી સ્થિતિ હોય અને સંસારમાં રહેવાનું થાય તો લગ્ન પણ કરે, પરંતુ લગ્નની અંદર સંતાન પ્રાપ્તિ પૂરતો જ પોતાની પત્નીની સાથેનો વ્યવહાર હોય. એનાથી વિશેષ રીતે જો પોતાની પત્ની જોડે પણ વ્યવહાર કરવા જાય તો એને કામ લંપટતા કહેવાય. આપણે ત્યાં 4 પ્રકારના પુરુષાર્થ બતાવ્યા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. શરૂઆત ધર્મથી થાય છે, કારણ કે ત્રણે ત્રણ વસ્તુની પ્રાપ્તિ ધર્મથી જ થાય છે. અર્થ પણ ધર્મથી મળે, પૈસો પણ ધર્મથી મળે. કામ એટલે આપણા જે પણ 5 ઇન્દ્રિયોના વિષયો, એ પણ ધર્મ કરવાના કારણે જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય એનાથી જ પ્રાપ્ત થાય, અને મોક્ષ પણ ધર્મથી જ મળે. શુદ્ધ ધર્મ મોક્ષ સુધી લઈ જાય, શુભ ધર્મ અર્થ અને કામ આપીને અટકી જાય, અને અર્થ અને કામમાં લુપ્ત બનેલો આત્મા પાપાનું બંધી પુણ્ય ઉપાર્જન કરી અને આ 84 લાખ જીવાયોનીમાં રખડતો રહે. જે આત્મા શુદ્ધ ધર્મ કરે, એ શુદ્ધ ધર્મવાળો આત્મા ગમે તેટલી સંપત્તિ વગેરે પ્રાપ્ત થવા છતાં પણ એમાં લેશ માત્ર પણ આસક્ત થયા વિના આગળ વધે અને છેક મોક્ષની પણ તેને પ્રાપ્તિ થાય. એટલે આપણા બધાનો આશય મોક્ષ મેળવવાનો છે. પણ શરૂઆતમાં જ વાત કરેલી કે મોક્ષને મેળવવા માટે સમતા જોઈશે જોઈશે ને જોઈશે, એના વિના મોક્ષ કોઈને મળવાનો નથી. અને એ સમતાને પ્રાપ્ત કરવાના જ આપણે ઉપાયો અત્યારે જોઈ રહ્યા છીએ. એટલે સ્ત્રી તરફ, એટલે પોતાના પતિ કે પત્ની પરસ્ત્રી એ તરફ તો દ્રષ્ટિ પણ નથી કરવાની, પરંતુ પોતાના પતિ કે પત્ની ત્યાં પણ સંતોષ વૃત્તિ અને સાથે સાથે કામ લંપટતા વિનાનું જીવન એકબીજાને ધર્મમાં પૂરક બને એ પ્રકારનું જો હોય તો એની ઉન્નતિ થાય, નહીંતર પછી દુર્ગતિની અંદર પરિભ્રમણ કરવાનું ચાલુ રહે. બીજા નંબરમાં સંતાનો, એ પણ દુઃખનું કારણ છે. આજે આશ્ચર્ય એ થાય છે કે ઘણા બધા લોકોને સંતાન જ ન હોય તો વધારે દુઃખી થાય છે. એ બધી જગ્યાએ માનતા હોય છે, બીજા દેવદેવીઓ પાસે જઈને પણ એ માનતા કરે. એવી માનતા આપણે કરવાની હોતી નથી. અન્ય દેવદેવીઓ એની પાસે જઈને એ માનતા કરવાથી કદાચ તમારા પુણ્યકર્મની ઉદીર્ણા થઈ જાય અને ઉદીર્ણાથી તમને લાભ થઈ પણ જાય, પણ લાંબા કાળે એ તકલીફ આપનારું છે. એ દૃષ્ટિએ કે જે તમારું અશુભ કર્મ ભોગવવાનું બાકી રહી ગયું, એ અશુભ કર્મ તો સ્ટોકમાં રહ્યું જ, એ પછી ગમે તે ભવમાં ઉદયમાં આવશે એના કરતાં વર્તમાન ભવમાં ઉદયમાં આવે તો સમજ હોય તો ક્ષમતાપૂર્વક સહન કરી અને કર્મનો નિકાલ કરી શકાય. એના બદલે એને આપણે પાછું ઠેલીએ છીએ અને ઉદીર્ણા દ્વારા આ રીતે શુભ કર્મને આગળ લાવીને ભોગવી દઈએ એનો કંઈ અર્થ નથી. એટલે આવી માનતાઓ, આપણે માત્ર દેવગુરુ અને ધર્મ બસ એને જ વફાદાર રહીને આપણે આપણું જીવન જીવવાનું છે. દેવગુરુ અને ધર્મ એમાં પણ સુદેવ, સુગુરુ અને સુધર્મ એને ક્યાંય ગૌણ કરવાના નથી. સુદેવ એટલે વિતરાગ અરિહંત પરમાત્મા, સુગુરુ એટલે વિતરાગ અરિહંત પરમાત્માએ બતાવેલા માર્ગ પર ચાલનારા પંચમહાવ્રતધારી સાધુ સાધ્વીજી ભગવંતો, અને સુધર્મ એટલે જે પરમાત્મા કેવલી ભગવંતે બતાવેલો ધર્મ તે સુધર્મ છે. આ ત્રણને અત્યંત વફાદાર આપણે રહેવાનું છે અને એ વફાદારી પૂર્વક એ રીતે કરવાથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ રત્નની પ્રાપ્તિ થાય છે. દેવ એની ભક્તિ કરવાથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય, ગુરુની ભક્તિ કરવાથી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય અને ધર્મની ભક્તિ કરવાથી સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય. અને એ જ મોક્ષ માર્ગ છે. એ ત્રણેય ભેગા મળે તો જ મોક્ષનો માર્ગ બને છે. એટલે એ ત્રણેયને ભેગા કરવા માટે સુદેવ, સુગુરુ અને સુધર્મ એની જ આરાધના તે કરવા યોગ્ય છે. એટલે સંતાન પ્રાપ્તિ જેને પણ થાય છે એમાં પણ કોઈનું પુણ્ય ઓછું હોય અને સંપત્તિ ન હોય તો એ સંતાનના લાલન પાલન વખતે પણ એ દુઃખને અનુભવે છે, કારણ કે એને સારો ઉછેર કરવા માટે એની પાસે વ્યવસ્થા જ નથી. ઘણા બધા લોકો એવા છે કે જેની પાસે આવી કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે પોતાનો કિંમતી સમય, કારણ કે આ મનુષ્ય જન્મ એનો એક કિંમતી સમય છે, મનુષ્ય જન્મ એને આપણે 10 દ્રષ્ટાંતે દુર્લભ કહીએ છીએ. એમાંનું એક દૃષ્ટાંત એવું છે કે કોઈએ રાજા પાસે માગણી કરી, ચક્રવર્તી પાસે, કે મારે આખા એ નગરની અંદર બધી જ જગ્યાએ ભોજન કરવાનું, અને શરૂઆત ચક્રવર્તીથી થાય તો પહેલું ભોજન ચક્રવર્તીને ત્યાં, અને પછી દરરોજ નવા નવા ઘરે જતા જાય, જમતા જાય, પણ યાદ કરે પહેલા દિવસ જેવું ભોજન નહીં, કારણ કે હવે એ ભોજન એને ક્યારે મળે. આખા એ બધી જ જગ્યાએ 6 ખંડમાં બધે જમી આવે પછી એનો નંબર લાગે, ત્યાં તો એનું આયુષ્ય પૂરું થઈ જાય. ચક્રવર્તીનું ભોજન જેમ બીજી વખત મળવું દુર્લભ છે, એમ આ માનવ જન્મ એ મળવો પણ દુર્લભ છે. એ માનવ જન્મને આ રીતે ખોઈ નાખવો સંતાનના લાલન પાલનમાં, જ્યારે બાળક નાનું હોય, કાલી ઘેલી ભાષામાં બોલતું હોય, તેવા સમયે પણ વિશેષ રાગ વગેરે થાય અને એની પાછળ આપણે ઘણો બધો સમય વ્યતીત કરીએ, મોટો થાય એટલે એના લગ્ન કરાવવામાં અને આગળથી એના પણ બાળકો થાય, આપણા કહ્યામાં ન હોય તો વધારે ચિંતા માતા પિતાને થયા જ કરે. દીકરા કરતાં પણ દીકરીની ચિંતા સ્વાભાવિક રીતે જ વધારે હોય. એટલે સંતાનોના લાલન પાલનની અંદર આપણો સમય એ વેડફાઈ જાય. મોટા ભાગે બધાને આ એક પોતાની જવાબદારી છે, એ સંતાનો થયા એટલે સંતાનો માટે એને સમય આપવો જ પડે. આપણે મૂળભૂત રીતે એ સંતાનોને સારા સંસ્કારો આપવાના છે, પણ એ સારા સંસ્કારો આપવાનું પણ આજના દિવસે આપણા હાથમાં ઓછું રહ્યું છે. કારણ કે આપણી પાસે રહે છે જ ઓછું બાળક, વધારે સમય સ્કૂલ કોલેજ અને ત્યાં જતું હોય, એટલે સ્વાભાવિક રીતે જ આપણી અસર કરતાં પણ એ અસર વધારે થતી હોય, તો તેવા સમયે આપણા માટે વિશેષ નુકસાનનું કારણ બની જાય. એટલે સંતાનોને પ્રાપ્ત કર્યા પછી પણ જો એના ઉછેરમાં અને એ રીતે આપણો સમય વ્યતીત કરવો પડતો હોય તો એ ધર્મ કરવાનો આપણો સમય તે ચાલ્યો જાય. પહેલા નંબરમાં તો આ વર્તમાન જન્મમાં આપણા બધાનું આયુષ્ય જ અલ્પ. સામાન્ય રીતે મનુષ્ય જીવનનું આયુષ્ય પૂર્વ કરોડ વર્ષનું હોય એ કામનું છે, કારણ કે ત્યાં ધર્મ થઈ શકે, પણ એનાથી ઉપરનું આયુષ્ય નકામું છે. એનાથી ઉપરનું આયુષ્ય યુગલિકોનું હોય, ત્રણ પલ્યોપમ, બે પલ્યોપમ, એક પલ્યોપમ, પણ એ આયુષ્ય એનો પણ કોઈ અર્થ નથી, કારણ કે એમાં કાંઈ ધર્મ કરવાનો હોતો જ નથી. ધર્મ ન કરે સ્વાભાવિક રીતે જ કસાયો અલ્પ હોય એટલે દેવલોકમાં ચાલ્યા જાય, પરંતુ ત્યાંથી પાછા સદગતિમાં આવવાનું મુશ્કેલ બની જાય. એટલે જે ધર્મવાળો કાળ છે એ જ શ્રેષ્ઠ છે. એક દૃષ્ટિએ આપણે વિચાર કરીએ તો આપણા માટે એક આનંદની વાત એ કહેવાય કે આ ભરત ક્ષેત્રમાં આપણે જન્મ્યા, પણ જે સમયે ધર્મ કરી શકાય એવા સમયે આવ્યા. આ ભરત ક્ષેત્રની અંદર પણ 20 કોળાકોળી સાગરોપમના કાળચક્રમાં માત્ર 2 કોળાકોળી સાગરોપમ જેટલા કાળમાં જ ધર્મ થાય. 18 કોળાકોળી સાગરોપમ તો ધર્મ વગર ના જાય. પહેલો આરો 4 કોળાકોળી સાગરોપમનો ધર્મ નહીં, બીજો આરો 3 કોળાકોળી સાગરોપમનો ધર્મ નહીં, ત્રીજો આરો 2 કોળાકોળી સાગરોપમનો, પણ છેક છેલ્લે ધર્મ, છેક છેલ્લે, કારણ કે ત્રીજા આરાના 89 પખવાડિયા બાકી હોય ત્યારે પહેલા તીર્થંકરનું નિર્વાણ થાય, અને એ પહેલા તીર્થંકરનું આયુષ્ય 84 લાખ પૂર્વનું ગણીએ તો એમાંથી એ 83 લાખ પૂર્વ તો સંસારમાં રહે, એને ધર્મતીર્થની સ્થાપના જ ન કરી હોય, છેલ્લું 1 લાખ પૂર્વ બાકી હોય ત્યારે ચારિત્ર ગ્રહણ કરે અને 1000 વર્ષ છદ્મસ્થ અવસ્થા પાડી અને પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, ધર્મતીર્થની સ્થાપના કરે. એટલે ધર્મની શરૂઆત ત્રીજા આરાના છેક અંતથી થાય. ચોથો આરો આખો ધર્મ રહે અને 5મો આરો પણ રહે, પાછો 6ઠ્ઠા આરામાં ધર્મ નહીં. ચોથો આરો એટલે 1 કોળાકોળી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા, એમાંથી 21,000માં ધર્મ છે, 21,000માં ધર્મ નથી. એટલે એક દૃષ્ટિએ જોવા જાઓ તો આખા કાળચક્રમાં માત્ર 2 કોળાકોળી સાગરોપમ જેટલા કાળમાં ધર્મ હોય, અને ધર્મ કરવાના કાળમાં આપણે અહીં આવ્યા, એટલે એ આપણા માટે સૌભાગ્ય કહેવાય કે આ ક્ષેત્રની અંદર વર્તમાનમાં ધર્મ કરીને વિપુલ કર્મ નિર્જરા કરી શકાય. કારણ કે અવસરપીણી કાળમાં પ્રતિકૂળતા વધારે હોય અને પ્રતિકૂળતામાં સમતા રાખે તો વધારે કર્મની નિર્જરા થાય. એટલે બીજી રીતે લાભનું કારણ એ કે વિશેષ નિર્જરા થાય એવો પણ કાળ આપણને પ્રાપ્ત થયો. મહાવિદેયમાં જઈએ તો 1,000,000,000,000,000 વર્ષ દીક્ષા પાડીએ ત્યારે ઠેકાણું પડે, અને આ કાળની અંદર આપણું આયુષ્ય જ ઓછું, અને એ આયુષ્યમાં દીક્ષા પાડીને પણ કેટલો ટાઈમ પાડવાની આવે, અને લાભ એ ઉત્તમ પ્રકારનો થાય. ઘણા બધા કર્મની નિર્જરા થાય, પણ એ જન્મની અંદર પણ આવી રીતે સંસાર આપણે ઊભો કરીએ. ગઈકાલે વાત કરી કે આખી જંજાળ આપણે જાતે ઊભી કરી છે, અને એ જંજાળમાં જ આપણે પોતે ફસાયેલા છીએ, એમાંથી આપણે નીકળી શકતા નથી. એ ચક્કર જ એવું છે કે એમાંથી લોકો નીકળી નથી શકતા, અને આયુષ્ય ક્યાં પૂરું થઈ જાય એ કંઈ ખબર નથી પડતી. એટલા માટે સંતાનોની પાછળ પણ સમય બગાડવા જેવો નથી. અત્યારે તો તમારા બધાના સંતાનો બહુ મોટા થઈ ગયા એટલે એનીએ બહુ ચિંતા કરવાની જરૂર નથી. એનું પુણ્ય હશે તો એ આગળ વધશે. આપણે એની ચિંતા કરીને સમય ખોટો વેડફવો નથી. જે પણ સમય આપણને મળ્યો છે એ સમયમાં ધર્મ ધ્યાન એટલે શુભ ભાવો, એનાથી ભાવિત થવું. આમ ધર્મ ધ્યાન, મોટા ભાગના લોકોનો સમય આર્તરૌદ્ર ધ્યાનમાં વધારે પસાર થતો હોય છે. એ આર્તરૌદ્ર ધ્યાન એ જ જીવને દુર્ગતિની અંદર લઈ જાય છે. અને એક વખત દુર્ગતિના ખાડામાં ગયા, જીવ એકેન્દ્રીય અવસ્થામાં જાય એટલે એની સ્વકાય સ્થિતિ અસંખ્ય અને અનંત કાળ ચક્રની છે. ત્યાં સુધી એમાંથી બહાર ન નીકળી શકે, આવું પણ બની શકે. માટે આપણી દુર્ગતિ જ ન થાય એની પૂરી કાળજી આપણે બધાએ રાખવાની છે. અને એ કાળજીની અંદર આ બધી બાબતો બંધનરૂપ છે. પુત્ર પણ બંધન છે, પુત્રી પણ બંધન છે, એ સ્નેહનું બંધન છે. અને સ્નેહનું બંધન ભગવાન મહાવીર, એના ઉપર ગૌતમ સ્વામી, એને રાગ હતો, કેવળ જ્ઞાન અટકી ગયું. એ જેને જેને દીક્ષા આપે બધાને કેવળ જ્ઞાન થાય, પણ ગૌતમ સ્વામી છેક સુધી છદ્મસ્ત રહ્યા. ભગવાનના નિર્વાણ પછી રાગ તૂટ્યો અને તે સમયે એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તો એવી રીતે આપણા માટે પણ આ સ્નેહ એટલે એક વજ્રની સાંકળ કહેવાય. વજ્રની સાંકળ જલ્દી ભેદાય નહીં અને એમાં ને એમાં એ જીવ એ લોલુપતા એને ધારણ કરે. અને કર્મ સત્તા કેવી રીતે નચાવે છે. દીકરો જે ગમે તેટલો સારો હોય પણ પિતાજી, આપણે ત્યાં એક દૃષ્ટાંત આવે છે કે પિતાજી કપાસનો વ્યાપાર અને કપાસના વ્યાપારની અંદર લેવાના ને આપવાના બંને ત્રાજવા જુદા. લેવાના ત્રાજવામાં વધારે કપાસ આવે, આપવાના ત્રાજવામાં ઓછો કપાસ જાય, આ રીતનો એનો વ્યવસાય હતો. આવી અનીતિ અને અનીતિ કરવાના કારણે એ બિચારો મૃત્યુ પામી અને બોકડા તરીકે, એટલે બકરીનું બચ્ચું, બોકડા તરીકે એ જીવ ઉત્પન્ન થયો. જાતિ સ્મરણ જ્ઞાનથી જાણ્યું કે આ મારી પૂર્વજન્મની દુકાન છે. એટલે એ દુકાનમાં સતત જાય અને ઓલા રૂની અંદર આડોટ્યા કરે અને દીકરો જુએ એટલે એને લાકડીથી મારીને બહાર કાઢે. બોલો, આ એનો જ દીકરો છે. અને એ જ દીકરો બાપને લાકડીથી મારે છે, કારણ કે દીકરો બાપને ઓળખતો નથી, ભાવ બદલાઈ ગયો. એટલે આ સ્થિતિની અંદર એક વખતે આને બહાર કાઢતા હતા અને મહાત્મા ત્યાંથી પસાર થયા, જરા હસ્યા એટલે આ દીકરાને થયું, જૈન સાધુ કારણ વગર કોઈ દિવસે હસે નહીં. એટલે જઈને કારણ પૂછ્યું. ગુરુ મહારાજે પહેલાં તો ન જણાવ્યું, પછી બહુ આગ્રહ કર્યો ત્યારે જણાવ્યું કે આશ્ચર્ય થાય છે કે સંસારનું ચક્ર કેવું છે. જેને તું લાકડીના પ્રહાર કરીને બહાર કાઢે છે બીજો કોઈ નહીં પણ તારો બાપ જ છે. અને એ અત્યારે આ અનીતિ કરવાના કારણે આ સ્થાનની અંદર ઉત્પન્ન થયો છે. અને એ રીતની વાત કરી અને તરત જ એ નીચે ઉતરીને એક કે હું જલ્દી જઈને એને બચાવી લઉં, એ ક્યાંય આડોઅવળો ન જાય, ઘરે લઈ જાઉં. અને ત્યાં જ ગુરુ મહારાજે કહ્યું, હવે જવાનો કંઈ અર્થ નથી, એ તો કતલખાનાની અંદર કપાઈ ગયો અને મરીને પાછો પેલી નરકમાં ચાલ્યો ગયો. બોલો, કેમ પેલી નરકમાં ગયો? કારણ કે કતલખાનાની અંદર જીવોની લાઈન લાગેલી હોય, બીજા જીવોને મારતા હોય એવા સમયે આને રૌદ્ર ધ્યાન ચાલતું હોય. મારું ચાલે તો આને મારી નાખું, આવા પ્રકારનું રૌદ્ર ધ્યાન. એ રૌદ્ર ધ્યાનમાં પાછો નરકમાં, એટલે અનીતિનું પાપ કરીને મળ્યું શું? પહેલાં તિર્યંચનો અવતાર અને તિર્યંચમાંથી પાછો જીવ નરક ગતિમાં ચાલ્યો ગયો. એટલે જે દીકરાને આપણે પંપાડીએ છીએ એ જ દીકરો કદાચ આવતા જન્મની અંદર આવી રીતે આપણને જ હેરાન કરે એવો આ સંસાર છે. મહેશ્વર દત્તની પણ આપણે ત્યાં વાત આવે છે. એ મહેશ્વર દત્ત, એની બાબતની અંદર વાત એવી છે કે પોતાના પિતાશ્રી ગુજરી ગયા છે અને એ પિતાશ્રી એ પણ આ બોકડાના ભાવમાં, બકરીના ભાવની નહીં, પાડાના ભાવમાં ઉત્પન્ન થયા. ભેંસ એનું બચ્ચું, એ પાડો, એની અંદર ઉત્પન્ન થયા અને એની માતા એ પણ મૃત્યુ પામી, પણ આર્ત ધ્યાનના કારણે કૂતરી તરીકે, ડોગ એનું સ્ત્રીલિંગ એ તરીકે એ ઉત્પન્ન થઈ. વર્ષ પૂરું થઈ ગયું અને વાર્ષિક તિથિ આવી એ વખતે એ લોકોની અંદર એવો રિવાજ કે એની અંદર ઓલા પાડાને વધેરવાનો. હવે જે પાડાને એ પૈસા આપીને લાવ્યા એ બીજો કોઈ નહીં, પોતાનો પિતા જ હતો, અને એ પિતાને જ એ વધેર્યો અને એનું માંસ જે શેરીની અંદર કૂતરી હતી કે જે કૂતરી એ પાડાની પત્ની તરીકે પૂર્વજન્મની ગણાય કે આ દીકરાની માતા તરીકે ગણાય, એ કૂતરી જ આવી અને એને પણ પાડાનું માંસ ખાધું અને આ બધા લોકોએ ખાધું. આવો આ સંસાર છે, જેને આપણે દીકરો દીકરી વગેરે જે પણ કહીએ, માત્ર વર્તમાન જન્મના સંબંધો છે, આ બધા જ સંબંધો બદલાયા કરે છે કર્માનુસાર દરેક ભવોની અંદર. એટલે આપણે પહેલા દિવસે વાત કરેલી નશા જાઈ નશા જૂણી, એવી કોઈ જાતિ નથી, યોની નથી જ્યાં આપણો આત્મા અનંત વખત ગયો ન હોય. દરેક જીવની સાથે દરેક સંબંધો અનંત અનંત વખત કરેલા છે, અને તો આપણે વર્તમાન જન્મના જે આપણા પરિવાર છે એની ચિંતા કરીએ છીએ, ભૂતકાળની અંદર જે પરિવારને છોડીને આવ્યા એની કોઈ આપણે ચિંતા કરતા નથી. આપણે જે પાણીનો ગ્લાસ પીએ છીએ એ પણ બધા જ જીવો આપણા પરિવારના જ સદસ્યો છે. એ અપકાયના અસંખ્ય જીવો ભૂતકાળમાં આપણા માતા પિતા ભાઈ બહેન તરીકે હતા, એની દયા આપણને એટલી નથી આવતી કે અત્યારે આપણે આપણા દીકરા દીકરીની આટલી ચિંતાઓ કરીને આપણું જીવન આપણે વેડફી નાખીએ છીએ. એટલે અહીં અધ્યાત્મ કલ્પદ્રુમની અંદર એમણે એ વાત કરી કે આ સંતાનો તરફ પણ મોહ રાખવા જેવો નથી. સંસાર ભોગવ્યો અને બાળક આવ્યું, અને આશ્ચર્ય તો એ છે કે જ્યારે પણ આ એક વખત પણ સંભોગ કર્યો એ વખતે અસંખ્ય કીડાઓ ઉત્પન્ન થયેલા, એ કીડાઓને જોઈને દુર્ગંધા થાય અને જે બાળક રહી ગયું અને એને જોઈને આપણને રાગ થાય. કેટલું બધું આપણું પોતાનું મન કેટલું વિચિત્ર કહેવાય. એ જ જીવો છે જે સંભોગ વખતે અસંખ્ય બેન્દ્રિય જીવો ઉત્પન્ન થયેલા, અસંખ્ય સમૂર્થી મનુષ્યો ઉત્પન્ન થયેલા, એ તો બિચારા તરત મૃત્યુ પામી ગયા, પણ જે જીવ બચી ગયો અને ગર્ભની અંદર જે હતો એનું લાલન પાલન કરતા આપણે આપણા સમયને વ્યતીત કરી દઈએ, રાગ દશા મોહ દશાથી આપણે ફસાઈએ. શ્રેણિક મહારાજાને પણ શું થયું, એના જ પુત્ર કોણીકે એના કેવા હાલ કર્યા, છેવટે ચાપખા માર્યા, પોતાનો જ પુત્ર પણ પુત્રે ચાપખા માર્યા. આ બધી કર્મની ગતિ એ વિચિત્ર છે. જે પણ કર્મો આપણા જે જે જીવોના સાથેના જે જે પ્રકારના ઋણાનુબંધો હોય એ બધા જ ઋણાનુબંધો ભોગવવા પડતા હોય છે. એટલે જ આપણા મનની અંદર કોઈના તરફ શત્રુતાનો પરિણામ ન જોઈએ. આપણા હજાર શત્રુઓ હોય તો એ ચાલે, પણ આપણા મનમાં એક પણ જીવ તરફ શત્રુતા ન જોઈએ. એક જીવ તરફ પણ દુર્ભાવ હશે ત્યાં સુધી મોક્ષ થવાનો નથી. કોઈ પણ જીવ તરફ દુર્ભાવ નહીં. એટલે જ સમતાનો પહેલો ઉપાય આપણે જોયો કે જગતના બધા જ જીવો તરફ મૈત્રી ભાવ, એ જો આવી ગયું તો જ આપણું કામ થશે, એના વિના કામ થવાનું નથી. એટલે આ રીતે પણ વિચારી શકાય કે જેને હું વર્તમાનમાં મારું પોતાનું સંતાન સમજીને પ્રેમ કરું છું, પ્રેમમાં કોઈ નુકસાન નથી, પ્રેમમાં છોડવાનું જોઈએ છે, રાગમાં નુકસાન છે, રાગમાં સ્વાર્થ ભાવ છે. અને સ્વાર્થ ભાવમાં પણ ઘણી વખતે તો એવું બને કે આપણી હાજરીમાં જ પુત્ર ચાલ્યો જાય, તો તેવા સમયે વેદનાનો કોઈ પાર ન રહે, કારણ કે આટલા વર્ષોના સંબંધો અને એની પાસેથી અપેક્ષાઓ રાખી હોય એમાં પણ. અને વિધવા એ મેરેજ થયા હોય અને સ્ત્રીને મૂકીને ચાલ્યો જાય તો એવા સમયે વધારે દુઃખ થાય, કારણ કે બીજી જવાબદારી પણ માથા ઉપર આવે. એટલે આખો એ સંસાર આદિ વ્યાધિને ઉપાધિથી ભરેલો છે. આ સંસારમાં આના સિવાય કાંઈ હોય જ નહીં. સંસારમાં કોઈને પણ સુખ ક્યારેય પ્રાપ્ત થાય નહીં. જે પણ સુખ આપણને દેખાય છે એ હકીકતમાં સુખાભાસ છે. સુખની વ્યાખ્યા એ છે કે જેને ભોગવતા ક્યારે થાક ન લાગે એને સુખ કહેવાય. સંસારનું એક સુખ એવું નથી કે જેને ભોગવતા આપણે થાકી ન જઈએ. દરેક સુખમાં ખાવામાં સુખ માનીએ તો એને ભોગવતાય થાક લાગે, પીવામાં સુખ માનીએ તો એને ભોગવતાય થાક લાગે, ઊંઘવામાં સુખ માનીએ તોય થાક લાગે. ડૉક્ટર કે ભાઈ 4 મહિના બેડ રેસ્ટ કરવાનો છે તોય થાકી જવાય. એટલે ક્યાંય સંસારમાં સુખ છે જ નહીં. સંસાર આધિ વ્યાધિને ઉપાધિથી ભરેલો છે. માટે હરિભદ્રસુરી મહારાજ કહે છે, સંસાર દાવા નલ દાહ નીરમ. જ્યારે પણ સંસારમાં, સંસારની વ્યાખ્યા એ કે આપણું ધારેલું કંઈ ન થાય અને ન ધારેલું ઘણું બધું થાય એનું નામ સંસાર, અને ન ધારેલું થાય એવા સમયે મનમાં દુર્ધ્યાનનો પાર ન રહે, અને આપણું ધારેલું ન થાય એટલે પણ દુર્ધ્યાન થાય. એટલે આ બધી રીતે દુર્ધ્યાનના કારણ જેવો આ સંસાર, એમાં પણ મનુષ્ય જન્મ અનેક ઉપાધિનું કારણ છે. ખાસ કરીને સંપત્તિ વગેરે માટે પણ પાછળથી સંકલેશો થતા હોય, અને સંપત્તિ આપણે મહેનત કરીને કેટલાય વર્ષોથી ઉપાર્જન કરી અને મૂકીને કોના માટે જવાની? કીડીએ બધું જે ભેગું કરેલું હોય એ બધું ખાઈ બીજો જાય, એના હાથમાં કંઈ ના આવે. બસ એવી રીતે આપણું ભેગું કરેલું એ બધા વાપરશે બીજા, અને જેટલું પણ ભેગું કરવામાં જે પાપ કર્મ ઉપાર્જન કર્યું છે એ પાપ કર્મની સજા આપણે એકલાએ ભોગવવાની છે. એ વખતે કોઈ જોડે ભોગવવા માટે આવવાનું નથી. અને પાપ કર્મ કર્યા વગર સંપત્તિની પ્રાપ્તિ જ થતી નથી. કોઈ પણ પ્રકારની સંપત્તિ પાપ કર્મ 18માનું કોઈને કોઈ પાપ જીવને કરવું જ પડે તો જ એની પ્રાપ્તિ થાય. અને પાપનું ફળ એટલે દુઃખ જ હોય, અને દુઃખ આવે એવા સમયે ક્ષમતા ક્યાંથી લાવશો? આ તો વર્તમાન જન્મની અંદર સમજ છે, એટલે કદાચ આપણે ક્ષમતા રાખી શકીએ, પણ ઓલી તિર્યંચ ગતિ જેવા ભાવમાં જઈએ તો ત્યાં ક્ષમતા ક્યાંથી આવવાની છે? એટલે ક્ષમતા માટેનો સંસ્કાર અહીંથી પાડવો પડશે. એવો ગાઢ સંસ્કાર બની જવો જોઈએ કે કોઈ પણ ભાવમાં જઈએ, ગમે તેવા ઉપદ્રવો આવે તો પણ મનમાં જરાય સંકલેશ જ ના થાય. એમ થાય ભાઈ મારું કરેલું જ મારે ભોગવવાનું છે, અને એમ કરીને ક્ષમતાપૂર્વક ભોગવી લઈએ તો જ આત્મકલ્યાણ થાય. એટલે સંતાનો એક તો આ રીતે પણ આયુષ્ય ટૂંકું હોય તો એ તકલીફ, આયુષ્ય લાંબુ હોય તો એ તકલીફ, આયુષ્ય લાંબુ હોય તો બધી જવાબદારી આપણે નિભાવવી પડે. જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી એને જરા પણ તકલીફ હોય તો એના દુઃખે આપણે દુઃખી થઈ જઈએ. બીજાના દુઃખે દુઃખી થવાનું છે, પણ જગતના બધા જીવોના દુઃખે દુઃખી થવાનું છે. આપણે માત્ર જ્યાં સ્વાર્થ છે ત્યાં એના દુઃખે દુઃખી થઈએ છીએ. સમ્યક દૃષ્ટિ આત્મા બીજાના દુઃખે દુઃખી છે, અને એમાં કંઈ વાંધો નથી, કારણ કે એ ઉત્કૃષ્ટ કરુણાનો ભાવ છે, ત્યાં વાંધો નથી. પણ આપણા સંતાનો એના તરફ આપણે જે દુઃખી થઈએ છીએ, આપણા રાગનું કારણ છે, આપણા સ્વાર્થનું કારણ છે. અને એ રાગ સ્વાર્થ એ આપણને કર્મસત્તા નીચે ફેંકી દેવાની છે. એટલે આવું ન થાય એટલા માટે પણ સંતાનોના મોહમાં ક્યાંય જકડાવા જેવું નથી. બસ એ લોકોને ધર્મના સંસ્કારો આપી દીધા, આપણું કાર્ય તે પૂરું થઈ ગયું, હવે એની જવાબદારી એ નિભાવશે. આપણે બહુ જ એની અંદર પડવું નહીં. માત્ર આપણે ત્યાં તો એટલા સુધી કહ્યું કે આપણા સંતાનોના લગ્ન વગેરેમાં પણ જો ભાઈ જવાબદારી સંભાળતો હોય તો એમાં પણ આપણે નહીં પડવું, એટલા સુધીની વાત કરી. એટલે વધારે ને વધારે ધર્મ ધ્યાન જેને રસ હોય એ કરતો હોય તો એને કરવા દેવાનો, બાકી આપણે વધારેમાં વધારે સમય ધર્મ ધ્યાનમાં કેમ ગળાય, કેમ ગાળાય? જેમ પરમાત્માની આજ્ઞાનો વિચાર, આજ્ઞા નહીં પાડું તો શું નુકસાન થશે એનો વિચાર, વર્તમાન મારી સ્થિતિ એ પૂર્વકૃત કર્મના કારણે છે, તો ક્યાંય સંકલેશ ના થાય. નહીંતર સંકલેશ થાય, હું આટલી મહેનત કરું ને મને કંઈ મળતું નથી, કેમ નથી મળતું? તારું પૂર્વનું લાભાંતરાય નામનું કર્મ છે, પૂર્વજન્મમાં તે અનીતિ કરી છે માટે નથી મળતું. તો એ સમયે સંતાપ નહીં થાય જો સમજ હશે તો. સમજ નહીં હોય તો આ બધો સંતાપ ડગલે ને પગલે રહ્યા જ કરશે. અને મળી જાય તો રાગ થશે. આપણે ત્યાં નુકસાન એ છે કે ધારો કે તમારું એક ટાર્ગેટ તમે નક્કી કર્યો હોય કે મારે 5 વર્ષમાં આટલું કરવું છે, 5 વર્ષના બદલે 1 વર્ષમાં મળી ગયો તો શું થશે? અહંકાર આવશે, માન કસાય ઊભો થશે, જો મારી કેવી આવડત, મારી કેવી હોશિયારી કે મને આ રીતે મળ્યું. એટલે ધનને આપણે દોલત કહીએ છીએ. દોલત, દોલત શબ્દનો અર્થ 2 લાત. જ્યારે પણ આવે ને એ વખતે પાછળથી લાત મારે એટલે આમ ચટ્ટાર થઈને ચાલે, અને જાય ત્યારે આગળથી લાત મારે એટલે બુઢો થઈ જાય, એ સ્થિતિની અંદર આવે. એટલે એનું નામ જ દોલત છે. એની પાછળ લોકો ગાંડા બન્યા છે. કે માણસે વિચારવું તો જોઈએ કે મારી કેટલી આવશ્યકતા છે, એ વિચારવાના બદલે જેટલું આવે એટલું ઓછું જ પડતું જાય અને વધારે ને વધારે મહેનત એની પાછળ જ કરતો જાય તો તારો સમય પૂરો થઈ જશે પછી શું? આ તો બધું અહીં છોડીને જવાનું છે. અને જે આપણું નથી, આપણે વિચારવાનું એ છે કે જે આપણું નથી એના માટે આપણે શા માટે વધારે મહેનત કરવાની? એના માટે માત્ર આપણે જેટલો સમય આ લોકમાં છીએ એટલા પૂરતો આપણે વિચાર કરીએ એ બરાબર છે. એનાથી આગળનો વિચાર આપણે કરવાની જરૂર નથી. પણ મોટા ભાગે લોકો બહુ આગળના વિચારો કરી કરી અને પોતાનું આખું જીવન નીચોવી નાખે છે. જ્યારે નાના હોય એવા સમયે લાગે ભાઈ હમણાં મહેનત કરી લઈએ, ધર્મ પછી કરશું, અને પછી જ્યારે મોટા થાય ત્યારે ધર્મ કરવાનું સૂજે જ નહીં, ગમે જ નહીં, કારણ કે પૂર્વ જીવનમાં કર્યો જ નથી. ઘણા લોકોને વાંચનનો રસ જ ન હોય, અને રસ ન હોય અને જ્યારે 2માંથી 1 થઈ જાય એ સમયે એ ડિપ્રેશનમાં આવ્યા વગર ન રહે. કારણ કે જેના જીવનમાં ધર્મ હોય એ ડિપ્રેશનથી બચે, જેના જીવનમાં ધર્મ નથી એના જીવનમાં ડિપ્રેશન આવી જ જવાનું. વાંચનમાં પણ રસ ન હોય એટલે સમય ક્યાં પસાર કરે? આ દેશની અંદર તો તમે દૂર દૂર રહેતા હો એટલે કોઈ સાથે પણ કોઈ રહેનાર ન હોય એટલે દુઃખનો કોઈ પાર ન રહે. એટલા માટે આ ધર્મ નાની ઉંમરથી જ જીવનની અંદર શરૂ થવો જોઈએ, ગમવો જોઈએ. ક્રિયાત્મક ધર્મ પણ ગમવો જોઈએ, ગુણાત્મક ધર્મ પણ ગમવો જોઈએ. પણ ક્રિયાત્મક ધર્મ એની પાછળનું આપણું ચોક્કસ લક્ષ્ય હોવું જોઈએ કે આ ક્રિયા કરીને મારે આ ગુણ પ્રાપ્ત કરવાનો છે. એ ગુણ પ્રાપ્ત નથી થયો તો આ ક્રિયા મારી નિષ્ફળ ગઈ છે, હવે મારે આ ક્રિયાને સફળ બનાવવી છે. સામાયિક એનું ફળ સમતા છે. રોજ સામાયિક કરતા હોઈએ ને સમતા ના આવે તો આપણે વિચારવાનું છે હું ક્યાં ભૂલ્યો, મારી ક્યાં ચૂક થઈ, અને જે પણ ભૂલો હોય એને સુધારીને આપણે આગળ વધવાનું છે. આપણે સામાયિક પારતી વખતે બોલીએ છીએ છિન્નઈ અશુહમ કમમ સામાયિય જત્તિયા વારા, જેટલી વાર સામાયિકમાં હોઈએ એટલી વાર અશુભ કર્મ છેદાય છે. પણ એનું જે રહસ્ય છે એ ઉપર પડેલું છે, જાવ મણે હોય નિયમ સંજુતો. જ્યાં સુધી મન નિયમમાં જોડાયેલું છે ત્યાં સુધી નિર્જરા થાય છે. તમે શરીરથી સામાયિકમાં બેઠા હો પણ મન બહાર ભટકતું હોય તો એનાથી કોઈ લાભ ના થાય. એટલે ગુરુ મહારાજ પણ મંગલાચરણ કરે તેમાં શું બોલે? ધમ્મો મંગલ મુક્કિઠમ અહિંસા સંયમો તવો દેવાવી તમ નમમ સંતિ જસ્સ ધમ્મે સયામણો. દેવો પણ તેને નમસ્કાર કરે છે. કોને? તો કે અહિંસા સંયમ અને તપ આ ઉત્કૃષ્ટ ધર્મ છે, અને ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. પણ આવો ધર્મ જેના મનમાં છે એને દેવો નમસ્કાર કરે છે. માત્ર શરીરથી ધર્મ કરે એને દેવો નમસ્કાર નથી કરતા, મનની અંદર પણ હોવું જોઈએ. એટલે મનથી પણ આપણે એ રીતે ક્યારે રહીએ, કોઈ ચિંતા ન હોય, આધિ વ્યાધિ ઉપાધિ ન હોય તો તમે તમારા મનને એ આરાધનામાં કેન્દ્રિત કરી શકો. પણ આધિ વ્યાધિને ઉપાધિથી ઘેરાયેલા હોઈએ તો ન થાય. આજે આ દેશની અંદર એક દૃષ્ટિએ જોવા જાઓ તો તમારે કોઈ બેઝિક પ્રોબ્લેમો નથી, અને બેઝિક પ્રોબ્લેમ ન હોવાના કારણે માનસિક રીતે શાંતિ છે. ઇન્ડિયામાં લોકોને બેઝિક પ્રોબ્લેમો છે એટલે એની ધર્મ કરવાની ગમે તેટલી ઈચ્છા હોય, કરતો પણ હોય, 2 છેડા જ ભેગા ન થતા હોય, એટલે ધર્મ કરવા માટે ઉપાશ્રયમાં આવે તો પણ એનું મન આજીવિકાના અને એ જ વિચારો ચાલતા હોય. આ દેશની અંદર એ બાબતમાં તમે એટલે જ તમે અહીં શાંત ચિત્તે, ભલે કદાચ ઓછી ધર્મક્રિયા થતી હશે પણ જેટલી થાય છે એટલી તમે વધારે સારી રીતે કરી શકો છો, તો હજુ એ વધારે સારી રીતે થાય એટલા માટે આ બધા ઉપરના મોહને દૂર કરવાનો છે. સ્ત્રી તરફના, સ્ત્રી માટે પુરુષ તરફના મોહને દૂર કરવાની વાત છે. એકબીજાને ધર્મમાં પૂરક ચોક્કસ બનવાનું છે, પણ મમત્વ ભાવ એ બિલકુલ ન હોય, અને કોઈને ધર્મમાં ક્યાંય અંતરાય નહીં કરવાનો. ધર્મમાં અંતરાય કરીએ, તપ કરવો હોય ને આપણે એને રોકીએ તો એ ન રોકાય. હા, એના શરીરનું ધ્યાન ચોક્કસ રાખવાનું છે, પણ શરીરનું ધ્યાન રાખવાનું પણ મુખ્ય કારણ એ છે કે એ શરીરથી આગળ વધારે ધર્મની આરાધના થઈ શકે એ ઉદ્દેશથી શરીરને સારું રાખવાનું છે. પણ એમને એમ શરીરની આડ પંપાળ કરે તો અશરીરી ન બનાય. આપણે બધાએ અશરીરી બનવું છે, અજન્મા બનવું છે. અજન્મા બનવું હોય તો આ જન્મ દિવસને ઉજવવાના છોડવા પડે. અશરીરી બનવું હોય તો શરીરની આડ પંપાળને છોડવી પડે. શરીરની આડ પંપાળ વધારે થાય તો અશરીરી ન બનાય. એટલે અશરીરી બનવાની સાધના, આખરે આ શરીર એ કેદ છે આપણા માટે, આ જેલખાનું છે. આપણો આત્મા આ જેલમાં અત્યારે પૂરાયેલો છે, એ જેલમાંથી એને કાયમના માટે મુક્ત કરવાનો છે. જેમ જેલમાં પણ શું થાય કે તમે ગુનો કરો, જેલમાં તમને નાખ્યા, પણ નાખ્યા પછી પાછો વધારે ગુનો કરો તો મોટી જેલ થાય, હજુ વધારે ગુનો કરો તો સજા વધે, એમ કર્મસત્તા પણ આ જેલમાં નાખ્યા. હવે તમે કંઈ પણ એવા ગુના કરો જે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ હોય તો પછી કર્મસત્તા એવા શરીરની જેલમાં નાખે કે નિગોદ જેવા શરીરની જેલમાં નાખી દે, તો એક શ્વાસ લો ત્યાં 18 વખત જન્મ થઈ જાય, 17 વખત મરણ થઈ જાય, એવી સિચ્યુએશન આવી જાય. કોઈકને નરકની જેલમાં નાખી દે, કોઈને તિર્યંચ ગતિની જુદી જુદી, આ જેટલા વિવિધ જાતના શરીરો બધા દેખાય છે એ એક પ્રકારની જેલ જ છે આપણા આત્મા માટે. કારણ કે જેવો ગુનો કરીએ એ પ્રમાણે જેલ મળે, અને ક્યાંક સારું કામ કર્યું તો સારા શરીરમાં પણ મૂકી દે, પણ ત્યાંય રાજી થવા જેવું નથી. એ પણ વિશ્રામ સ્થાન છે, એની અંદર આસક્ત બનવાનું નથી, રાગ કરવાનો નથી. એ શરીર પણ છોડવાનું છે. દેવ તરીકે પણ ગયા તો દેવનું શરીર પણ એક દિવસે ચોક્કસ છોડવાનું છે. તો એ શરીરથી પણ જે વૈક્રિય લબ્ધિ પોતાની પાસે હોય, અને એ લબ્ધિ દ્વારા કરીને પરમાત્માની દેશના સાંભળવી વગેરે એની અંદર પોતે લગાવી દે, તો ત્યાં પણ ઘણું પુણ્ય પણ બાંધી શકે અને એ રીતે આગળ વધી શકાય. એટલે સંતાનો એ આપણા આ રીતે એક બંધનરૂપ છે, શલ્યરૂપ છે. શલ્ય એટલે કાંટો. તમને કાંટો વાગ્યો હોય તો તમે આગળ જ ના જઈ શકો. એમ આ પુત્ર પુત્રી પણ શલ્યરૂપ કહેવાય, કાંટારૂપ કહેવાય. કારણ કે તમને ધર્મ આરાધનામાં વિઘ્ન કર્યા જ કરે, એની ચિંતાઓ મનની અંદર સતત રહ્યા જ કરે. અને એક બાજુ ધર્મક્રિયા હોય પણ બીજી બાજુ ચિંતા. એટલે કેવું થયું કે સરસ મજાના દૂધપાકના કટોરામાં ઝેરનું ટીપું આવી ગયું. ધર્મ કર્યો એ દૂધપાક છે, પણ એની વચ્ચે મનની અંદર જે ચિંતાઓ હોય એ બધા ઝેરના ટીપા છે કે જે આને બગાડી નાખે છે. કારણ કે એ પછી અનુષ્ઠાન કેવું થાય, વિષ અને અમૃત અનુષ્ઠાન રૂપે થાય. આપણે 5 પ્રકારના અનુષ્ઠાન કહીએ, એમાં 20 અનુષ્ઠાન એટલે આ લોકના સુખ માટે ધર્મ કરવો. 20 સ મૂર્ધન્ય એટલે એનો અર્થ ઝેર થાય, ઝેર પીવાથી માણસ મૃત્યુ પામે. બસ એવી જ રીતે એવા પ્રકારનું અનુષ્ઠાન કે ભગવાને કહ્યું છે હું આ અનુષ્ઠાન કરું, પણ એટલા માટે કરું કે આ લોકની અંદર મને વધારે સંપત્તિ મળે, મને પરિવાર એ આવા પ્રકારનો મળે. એ રીતે સંસારની લાલસા રાખીને જે ધર્મ કરે એ ધર્મને 20 નામનું અનુષ્ઠાન કહેવાય. પરલોક મારો સારો થાય એના માટે ધર્મ કરે એને ગરલ અનુષ્ઠાન કહેવાય. ખાલી પરલોક સુધારવાનો નથી, આપણે પરમ ગતિ, પરમ લોક, મોક્ષ ત્યાંની ચિંતા કરવાની છે, ત્યાં પહોંચવાની ચિંતા કરવાની છે. મોટા ભાગના લોકો માત્ર સદગતિની ચિંતા કરતા હોય છે, મારી દુર્ગતિ ન થાય, આવતો ભવ મારો સુધરી જાય. ખાલી આવતા ભવને સુધારવાનો નથી, ભવની પરંપરાને સુધારવાની છે. આખી ભવની પરંપરા એવી થાય કે મોક્ષ સુધી સડસડાટ ઉત્તરોત્તર વધારે ને વધારે મોક્ષને યોગ્ય સામગ્રી મળે એનો સદુપયોગ કરીને મોક્ષે પહોંચીએ, જેમ શાંતિનાથ પરમાત્માના દરેક ભવો ઉત્તરોત્તર ચડિયાતા હતા, બસ એવી જ રીતે અહીં પણ ચડિયાતા ભવોની પ્રાપ્તિ થાય એવા પ્રકારનો પુરુષાર્થ કરવાનું માત્ર એક જ આ જ જન્મ છે. બાકીના કોઈ જન્મોમાં આવા પ્રકારનો પુરુષાર્થ આપણે કરી શકતા નથી. એટલે એ પ્રકારનો પુરુષાર્થ કરવા માટે આ શલ્યરૂપ એટલે કાંટારૂપ છે, એટલે વિષ અને ગરલ અનુષ્ઠાન એટલે આ લોક અને પરલોકના સુખ માટે ધર્મ કરવો. ત્રીજા નંબરનું અનુષ્ઠાન જેમાં આપણે બધા અટવાયેલા છીએ એને અનનુષ્ઠાન કહેવાય, કે અનુષ્ઠાન કરીએ પણ મનની હાજરી જ ન હોય, મનની ગેરહાજરી હોય. જે પણ ધર્મ કરો, દેરાસરમાં પણ આવો, પણ મન બહાર ભટકતું હોય એને અનનુષ્ઠાન કહેવાય, એનો એવો લાભ ન થાય. તો કયા ધર્મથી લાભ થાય? તદ હેતુ અને અમૃત. તદ હેતુ એટલે જે અનુષ્ઠાન જેના માટે કરો એ ગુણ પ્રાપ્ત થાય. સામાયિક ક્ષમતા માટે કરો, ક્ષમતા આવે. દાન, ધન ઉપરની મૂર્છા દૂર કરવા માટે કરો તો એ દાન ધર્મરૂપ બની જાય, તો એને તદ હેતુ કહેવાય, કે જે કારણ માટે આપણે ધર્મ કર્યો તો એ કારણ એ કાર્ય એની આપણી સિદ્ધિ થઈ. અને અમૃત અનુષ્ઠાન એટલે એનો આનંદ એટલો બધો હોય કે આનંદના કારણે શરીર પણ સાક્ષી પૂરે. શરીર કઈ રીતે સાક્ષી પૂરે? આનંદની સાક્ષી શરીર એ રીતે પૂરે કે આંખમાંથી હર્ષના અશ્રુ આવે, રોમરાજી વિકસ્વર થવા લાગે અને એ નિકટ મોક્ષગામી જીવ એ પ્રકારનો હોય. તો આપણે આવા અનુષ્ઠાનો નથી કરવા. મનનો બગાડો જે છે એ આપણે નથી કરવો, કારણ કે મન હંમેશા બગડેલી વસ્તુ તરફ વધારે જાય છે. જેમ સમડી એની નજર હંમેશા મર્દા તરફ જ હોય, એમ મોટા ભાગે લોકોનું મન બીજાના દોષો શોધવામાં જ હોય. તમે ગમે તેટલો સારો પ્રસંગ કરો અને તોય લોકો એમ જ કહે, આ બરાબર નહોતું, બાકી બધું સારું હતું પણ આ બરાબર નહોતું. તમે ક્યાંય પણ લગ્નના જમણવારો 100 વસ્તુ બનાવી હોય, 99 વસ્તુ આપણામાં આવે અને કદાચ રસમલાઈ આપણી પાસે આવી અને પેલાની પાસે ખલાસ થઈ ગઈ અને બીજી વખત આવવાનું લાવવાનું ભૂલી ગયો, તોય થાય એટલે રસમલાઈ ના આવી. રોજ 4 વસ્તુ ખાતો તો એના બદલે 99 વસ્તુ મળી અને તોય એનો આનંદ નથી. એટલે મન આ રીતે ચંચળ છે. મનનો બગાડો એને આપણે દૂર કરવાનો છે, મનની ચંચળતા એને દૂર કરવાની છે. મન હંમેશા આવું જ શોધ્યા કરે. એટલે જ અહીં કુંથુનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું, સાપ ખાય અને મુખડું થોથું એહ ઉખાણો ન્યાય, રજની વાસર વસતી ઉજળ ગયણ પાયા લે જાય. એટલે આ મન એવું છે કે રાત હોય કે દિવસ હોય એની મુસાફરી ચાલુ જ હોય. રજની વાસર વસતી ઉજળ, ગમે તેટલી વસ્તી હોય એમાંય મન એનું કામ કરે, ને ઉજ્જળ જંગલમાં હોય તો એનું કામ કરે. ગયણ પાયા લે જાય, ગયણ એટલે આકાશમાં ઉડતો હોય, પ્લેનમાં બેઠો હોય કે નીચે તળીએ જાય તોય મન એનું કામ કર્યા જ કરે. સાપ ખાય અને મુખડું થોથું, સાપ બિચારો ખાય પણ એને કાંઈ સ્વાદ ના આવે, ઉતારી જ જાય. એમ મનથી તમે શેખ ચલ્લીના ગમે તેટલા વિચારો કરો, તમને કાંઈ મળી નથી જવાનું. તમે બંગલો લેવાનો વિચાર કરો કે મારે 10 મિલિયનનો જોઈએ છે પણ આપણી કેપેસિટી જ ન હોય તો એ કંઈ આવી નથી જવાનો. એટલે મનથી આ વિચારો કરીને ખોટા પાપ કર્મો તે આપણે ઉપાર્જન કર્યા જ કરીએ છીએ. એટલે જે અશક્ય છે એ પણ મનથી વિચાર કર્યા કરીએ અને એટલે આ કર્મ બંધ સતત રહ્યા કરે. મન બહુ કાળે મળે છે, એની દુર્લભતા આપણે સમજતા નથી. એટલે મન એને આપણે 14 રાજલોકની ગટર બનાવી દીધી છે. આ ગટર નહીં, મન ઉદ્યાન બનવું જોઈએ, ગાર્ડન બનવું જોઈએ. અને ગાર્ડન આ 16 ભાવનાઓ, એનાથી તમે ભાવિત થાઓ તો મન ઉદ્યાન બને, મન ગાર્ડન બને. એટલે એવી ભાવનાઓથી મનને ભાવિત કરતા જવાનું છે. એટલે આ રીતે આપણા મનને વારંવાર સમજાવવાનું છે. એ તો છટકી જ જવાનું છે. તમે નૌકારવાળી હાથમાં લો એટલે જુદો વિચાર આવશે, તરત સમજાવીને એને પાછું વાળવાનું છે. ભાઈ હમણાં કેમ આ વિચાર કરે છે, રેવા દે, અહીં કને આવી જા, પંચ પરમેશ્વરીનું ધ્યાન કર અને એમ કરીને એને વારંવાર સમજાવવું પડે, વારંવાર એ રીતે લાવવું પડે તો થાય. એટલે મનની બાબત આ બધી સમતાનો ભંગ કરનાર આ બધી સાંસારિક બાબતો છે. એટલે સ્ત્રી એ આપણી સમતાનો ભંગ કરી દે, કારણ કે બધા એજ્યુકેટેડ, એટલે તમે જરાક બોલો એટલે સામેથી પાછો જવાબ આવી જાય, અને જે જવાબ આવે એમાં સમતા હોય જ નહીં. હંમેશા સામે જવાબ એ આપવાનો હોતો જ નથી, જે હોય એ સમતાપૂર્વક સહન જ કરવાનું હોય. પહેલા નંબરમાં આપણાથી ઊંચા અવાજે શબ્દ નીકળવો જ ન જોઈએ, અને કદાચ અનાદિ પરિણામના કારણે નીકળી ગયો તો સામેવાળાએ ક્ષમતા રાખવી જોઈએ. જો એ ન રહે તો પછી સંસાર આગળ વધતો ચાલે, કારણ કે આ કસાઈની પરંપરા આગળ આપણા આત્માને બહુ મોટું નુકસાન કરે છે. એટલે આ બહુ સમજપૂર્વક વિચારીને તારે ક્ષમતા જ રાખવાની છે. જે પણ દીકરા દીકરીનું સારું પણ હોય તો સારું જોઈને પણ રાજી થવાની જરૂર નથી, આ પુણ્ય કર્મનો ખેલ છે. ખરાબ હોય તો આ પાપ કર્મનો ખેલ છે. પૂર્વ જન્મની અંદર આવા પ્રકારના સારા કે ખરાબ કામ કર્યા હશે, માટે આવી સારી કે ખરાબ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે. બધી વખતે સમતા ભાવમાં જ રહેવાનું, તો જ બચી શકાય. એટલે સંતાનો એના તરફનો રાગ એ ઓછો થાય, એટલા માટે આપણું એક શલ્યરૂપ છે એ રીતે વિચારી, અને એ લોકોની પણ બહુ ચિંતા આપણે કરવી નહીં. કારણ કે ચિંતા શબ્દ જ આર્ત ધ્યાન છે. ચિંતા આર્ત ધ્યાનના જે ચાર પ્રકાર છે એમાં ત્રીજો પ્રકાર ચિંતા છે, અને મોટા ભાગના લોકો ભવિષ્યના વિચારો કરી કરીને જ જીવન જીવે છે, વર્તમાનમાં જીવતા જ નથી. જીવવાનું વર્તમાનમાં છે. સમ્યક દૃષ્ટિ આત્મા હંમેશા વર્તમાનમાં જીવે. આપણે ભવિષ્યની ચિંતા કરી કરીને જીવીએ એટલે કર્મનો બંધ તીવ્ર થાય. એટલે જેવી રીતે સંતાનો એ આપણા આની અંદર અવરોધરૂપ બને, ક્ષમતામાં અવરોધરૂપ બને, એવી રીતે ધન પૈસો એ પણ આપણા માટે અવરોધરૂપ બને છે. કારણ કે એ પણ કોઈને આપ્યા ને પાછા ના આવે તોય મનમાં સંકલેશ થયા કરે, હાલો આપતો નથી. એટલે એવો સંકલેશ એ ક્યાંય કરવાની જરૂર જ નથી, આપણું છે જ નહીં. જે આપણું હોય તે કોઈ ઝૂંટવી શકે નહીં, મારું કોઈ હાથમાંથી કોઈ લઈ જઈ શકે નહીં. આપણા ભાગ્યમાં જે છે એ રહેવાનું જ છે, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને દરેક વખતે પોઝિટિવ વિચાર કરવાનો કે ધારો કે કોઈ 100,000 લઈ ગયું પાછા નથી આપતો, તો તે સમયે વિચારવાનું મારું હું ઋણ મુક્ત થયો, પૂર્વજન્મોમાં કંઈક આપવાનું હશે, એ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મારે આપવું પડે, હજુ એ બાકી રહી ગયું હોય તો ભલે લઈ જાય. અને ધારો કે એવું નથી અને નવી શરૂઆત છે તોય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે કોઈ પણ ભાવમાં મળવાનું છે, એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે અકળાઈ જઈએ છીએ, બંને રીતે ચિંતા કરીએ છીએ. તો એ રીતે આ ધનની બાબતમાં આપણે મમ્મણ શેઠને જાણીએ છીએ, એના દ્રષ્ટાંતને આપણે જોઈએ છીએ કે એક સમયની અંદર કડકડતી ઠંડીમાં રાત્રે નદીની અંદર લાકડા વીણતો હતો. ચેરણા રાણીની નજર ગઈ અને શ્રેણિક મહારાજાને કહ્યું કે આ જુઓ તો ખરા કે આપણા રાજ્યમાં તમે રાજા છો ને આવી ગરીબી કે એને ખાવા પીવા માટે થઈ અને આવી કડકડતી ઠંડીમાં રાત્રે લાકડા વીણવા માટે નદીમાં જવું પડે. એટલે શ્રેણિક મહારાજા ત્યાં એની પાસે ગયા, એને કહ્યું ભાઈ તને શું તકલીફ છે, તું શા માટે આટલો બધો પુરુષાર્થ કરે છે, મહેનત કરે છે, તને ખાવા પીવાની તકલીફ હોય તો અમે આપીશું. તો કે ના, તને શું જોઈએ છે, મને એક શિંગડું જોઈએ છે, બાકી કાંઈ જોઈતું નથી. હવે એ કે ભાઈ આપણા તો ઘણા બધા પશુઓ છે, તને જે ટાઈપનું શિંગડું જોતું હોય એ ટાઈપનું કે તને મળી જશે, આ બધી મહેનત શા માટે કરે છે. તો કે ના, એવું શિંગડું નહીં, ચાલો હું તમને બતાવું. એમ કરીને પોતાના ઘરે લઈ ગયો. આમ ઓરડામાં તાળા 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 ખોલ્યા કરે, ચેક સાતમો ઓરડો આવ્યો ત્યારે આમ ઝગારા મારતો, આખો એ રત્નનો બડા તૈયાર થયેલો હતો, એક શિંગડું બાકી હતું. એ કે બસ આવો એક રત્નનું શિંગડું એ થઈ જાય ને તો મારો બળદ પૂરો થઈ જાય. તો મારી ઈચ્છા પૂરી થઈ જાય કે આ સર. ત્યારે શ્રેણિક મહારાજાએ કહ્યું, ભાઈ તારી પાસે જે સંપત્તિ છે મારી પાસે એ નથી. અને આ મમ્મણ શેઠ એ બિચારો એટલો બધો કૃપણ, એક બાજુ કૃપણ એટલે એનું કારણ હતું કે એને દાનાંતરાય કર્મ બાંધીને આવેલો હતો, અને એ કર્મ બાંધીને આવ્યો એટલે કૃપણ છે. અને બીજી બાજુ ભોગાંતરાય કર્મ પણ બાંધીને આવેલો હતો, અને એ કર્મના કારણે પોતે પેટમાંય સારું ના ખાઈ શકે. ઘણા બધા લોકો એવા હોય, પોતાની પાસે ઘણી સંપત્તિ હોય પણ ઓલા ફ્રૂટવાળા પાસે જાય ને ત્યારે જે સસ્તું ફ્રૂટ હોય એ જ લાવીને મૂકે. એને જીવ ના ચાલે, સારી વસ્તુ લેતા જીવ જ ના ચાલે, કારણ કે ભોગાંતરાય કર્મ બાંધીને આવ્યો છે. બીજાને પૂર્વજન્મમાં ખાવામાં અંતરાય કર્યો હોય કે બીજાને ભૂખ્યા રાખ્યા હોય, આપણા નોકરોને પણ આપણે સારું ખાઈને એને હલકું ખવડાવ્યું હોય, તો આવા બધા કારણોથી આવું કર્મ બંધાય. અને એ કર્મના કારણે એ પોતાની પાસે વ્યવસ્થા હોવા છતાંય સારું ખાઈ પી ના શકે, અને દાનાંતરાય કર્મ બાંધ્યું હોય એટલે આપી ના શકે. પૂર્વજન્મની અંદર મહાત્માને લાડુ તો ઓરાવી દીધો, પણ ઓરાવ્યા પછી બાજુવાળાએ કહ્યું, આ તો સિંહ કેસરીઓ લાડુ છે, આ કેમ ઓરાવ્યો? અને જરાક એના મોઢામાં મૂક્યો, અરે આટલી સરસ મીઠો અને આટલો સરસ લાડુ મેં કેમ ઓરાવી દીધો? પશ્ચાતાપ થયો, ગુરુ મહારાજ પાસે પાછો લેવા દોડ્યો. પણ ધર્મલાભ આપી દીધો હોય ગુરુ મહારાજ પાછો ના આપી શકે, એટલે ગુરુ મહારાજે ધૂળમાં મેળવી દીધો. એટલે આ રીતે દાનાંતરાયને ભોગાંતરાય બંને કર્મ બાંધ્યા, પરિણામ એ આવ્યું આટલી બધી સંપત્તિ, અને પોતે ખાઈ પી પણ ન શકે અને બીજી બાજુ કોઈને આપી પણ ન શકે. ધનની ત્રણ ગતિ થાય, આપણે ત્યાં નિયમ છે, ધનની ત્રણ ગતિ છે. પહેલી ગતિ છે દાન, બીજી ગતિ છે ભોગ, અને ત્રીજી ગતિ છે નાશ. સૌથી સારામાં સારી ધનની ગતિ દાન, તમે કોઈને આપો, જેને જરૂર છે એને આપો. અને એના માટે શાસ્ત્રોમાં વ્યવસ્થા બતાવી કે ભાઈ તમે જે ધન ઉપાર્જન કરો છો એનું કરવાનું શું? પહેલા નંબરમાં તો શાસ્ત્રોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભાઈ તમને એવી ઈચ્છા થાય કે મારે એક દેરાસર બંધાવવું છે, અને એના માટે જો તમે પૈસા કમાવા જતા હો તો ન જતા, કારણ કે એના માટે પૈસા કમાવા જવાની જરૂર નથી. તમારું પુણ્ય હોય ને તમને મળી જાય તો દેરાસર ચોક્કસ બનાવજો, એનો વાંધો નથી. પણ દેરાસર બનાવવા માટે પૈસા કમાવા જવાની જરૂર નથી. પહેલાં પગને કાદવથી ખરડવો ને પછી ધોવા જવું, એના કરતાં ખરડવા જ ન દેવો, કારણ કે લક્ષ્મી ઉત્પન્ન કરવામાં પાપ તો થવાનું જ, અને એ પાપને ધોવા માટે પાછું દેરાસર બનાવવું, એના કરતાં વ્યવસ્થા હોય તો બનાવજે, નહીંતર કંઈ નહીં. એટલે જે પણ સુકૃત કરવાની વાત છે, સુકૃતમાં સૌથી પહેલી વાત એ કરી દીધી, સુકૃત કરવા માટે પૈસા કમાવા જવાની જરૂર નથી. તમારું પુણ્ય હોય અને તમને મળ્યા કરતું હોય તો પછી જે આવ્યું એમાંથી તમે સુકૃત કરો. સામાન્ય રીતે ચોથો ભાગ જે પણ પોતાની પાસે હોય, આપણા જે માર્ગાનુસારીના ગુણના હિસાબે કહીએ તો જે પોતાની પાસે હોય એમાંથી 25% સુકૃત કરવું જોઈએ. 25% ઘરની અંદર વાપરે, 25% બચત તરીકે રાખે, અને 25% સોના ચાંદીમાં કે એવી રીતે રોકાણ કરી દે. બસ આવી રીતનો એનો આખો એ હોય કે જેથી કરીને એને ક્યાંય અગવડ ન પડે. પણ આજના દિવસનો પ્રોબ્લેમ એ છે કે પોતાની પાસે હોય 1 મિલિયન અને વ્યવસાય 10 મિલિયનનો કરવા જાય એટલે ડૂબે પૈસા તો બીજાના ડૂબે, એનું કાંઈ જાય નહીં. એટલે એવું ન કરાય, કારણ કે એ પૈસા જેના પણ ગયા એનું આપણા ઉપર કરજ થયું, અને એ કરજ ભવાંતરમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ચૂકવવાનું આવે. એટલે ઘણી વખતે તમે ઇન્ડિયામાં ફરતા હો ત્યારે સાંભળ્યું હશે ભિખારી પાસેથી, તુમ 10 પૈસા દોગે તો વો 10 લાખ દેગા. આ વાત સાચી છે, તમે 10 પૈસા આપો પણ તમારી મુલાકાત કરોડો વર્ષે કોઈ ભાવમાં થાય એ વખતે એનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થઈ જાય? 10 લાખે ઓછા પડે, એનાથી વધારે આપવા પડે, એવી સ્થિતિ થાય. એટલે કોઈનું પણ અણહકનું એ તો ક્યાંય લેવાનું જ નથી. પણ આવી રીતે પણ આપણે કાળજી રાખવાની છે કે ક્યાંય પણ આવું દ્રવ્ય આપણી પાસે આવી ન જાય. એટલે જ આપણે ત્યાં શું કહ્યું, ભગવાનની પૂજામાં પણ એમ કહ્યું, ભાઈ પહેલી શુદ્ધિ કઈ? તો કે સૌથી પહેલી શુદ્ધિ તમારા દ્રવ્યની શુદ્ધિ, અંગ વસન મન ભૂમિકા, આ બધી જે આપણે શુદ્ધિના નામ બોલીએ છીએ એમાં સૌથી પહેલી દ્રવ્યની શુદ્ધિની વાત કરી છે. પૈસો ચોખ્ખો જોઈએ, અને આ ચોખ્ખા પૈસાથી કુમારપાળ રાજાના જીવે જે 5 કોળીના પુષ્પોથી પૂજા કરી, છેક રિઝલ્ટ ક્યાં આવ્યું, છેક ગણધર થવાનું કર્મ બાંધ્યું, ત્યાં સુધી એને એટલો મોટો લાભ થયો. એટલે અહીં આપણે જે પણ અર્થોપાર્જન કરીએ છીએ, એ અર્થોપાર્જન જે થયું હોય તો એના 4 ભાગ આ રીતે કરી અને 4થો ભાગ સુકૃત તરીકે આપી જ દેવાનો છે. અને સુકૃતમાં પણ ભગવાને કહ્યું, ભાઈ ક્યાં સુકૃત કરવાનું? તો એની આખી વ્યવસ્થા બતાવી. 7 ક્ષેત્રની આપણે ત્યાં વ્યવસ્થા છે. જિન મૂર્તિ, સૌથી પહેલું જિન મૂર્તિ, બીજા નંબરમાં જિન મંદિર. પણ આ 2 માટે હું આજના દિવસે વધારે નહીં કહું. એનું કારણ એ છે કે આજના દિવસે એ 2 માટે આપણી પાસે દેવ દ્રવ્ય પુષ્કળ પડેલું છે, જેનો ઉપયોગ આપણે હજુ એ બરાબર કરી શકતા નથી. એટલે એ 2ની અંદર એક રીતે લોકોના મનમાં એમ થાય છે, ભાઈ સૌથી પહેલું આ છે તો આમાં પુણ્ય વધારે થાય, એટલે આપણે આ જ કરવું જોઈએ, જિન મૂર્તિ અને જિન મંદિર. વાત સાચી. બીજો નિયમ એ છે કે જે સીધાતું ખાતું હોય ત્યાં આપવાથી વધારે લાભ થાય. પહેલા નંબરમાં વાત કરી, ભાઈ જિન મૂર્તિ શ્રેષ્ઠ છે, જિન મંદિર શ્રેષ્ઠ છે, અને પછી આગળ જતાં એ પણ વાત કરી કે જે ક્ષેત્રની અંદર આપણને તકલીફ પડતી હોય, સંઘને તકલીફ પડતી હોય, એ ખાસ કરીને સાધારણ દ્રવ્યની તકલીફ પડતી હોય, તો એ સાધારણ એ અસાધારણ દ્રવ્ય કહેવાય. એટલે સાધારણની અંદર લોકોએ વધારે લાભ લેવો જોઈએ, કારણ કે સંઘને એની અંદર જ તકલીફ વધારે પડે છે. એટલે તે સમયે આને ગૌણ કરીને ત્યાં લાભ લે. એટલે આ 2 ખાતા, જિન મૂર્તિ અને જિન મંદિર. ત્યાર પછી જિનાગમ. જિનાગમ એટલે બોલતા ભગવાન કહેવાય. આ જિન મૂર્તિ એ મૌન ભગવાન કહેવાય, અને જિનાગમ બોલતા ભગવાન કહેવાય. આપણે ઓલા જે મૌન ભગવાન છે એની પાછળ કરોડો ખર્ચીએ છીએ, અને બોલતા ભગવાનની કોઈ કિંમત જ નથી. બોલતા ભગવાન એટલે આપણા આગમો, શાસ્ત્રો એને જે રીતે સાચવવાના છે, કે બોલતા ભગવાન જે સાધુ સાધ્વીજી ભગવંતો, એ પણ હાલતા ચાલતા ભગવાન જ કહેવાય. એ હાલતી ચાલતી લાઇબ્રેરી કહેવાય. અને એની આપણે કાળજી ન લઈએ અને અહીં કરોડો રૂપિયા બોલીએ અને ત્યાં એની યોગ્ય વ્યવસ્થા પણ ન હોય, તો એ પણ દોષ કહેવાય. કારણ કે એકની તમે ઉપેક્ષા કરી, આની ઉપેક્ષા ન કરાય. દીક્ષા આપતી વખતે બહુ ઉત્સાહ હોય છે, પણ એ દીક્ષા આપ્યા પછી એ પણ ઘરડા થવાના છે, એના શરીરમાં પણ રોગ આવવાનો છે, તો તે સમયની વ્યવસ્થા એ પણ સંઘે જ કરવાની છે. એને તો સંસાર છોડી દીધો, હવે એને કાંઈ સંસારની જોડે સંબંધ નથી. એ વ્યવસ્થા સંઘે કરવાની હોય, સંઘ એમાં કાચો પડ્યો છે. એટલે આપણા સાધુ સાધ્વીજી ભગવંતોને અમુક વખતે તકલીફો પડતી હોય, તો એ વધારે ધ્યાન એ દિશામાં આપવાનું હોય, જિનાગમ. કારણ કે આપણને આ બધી વાતને સમજાવે કોણ? જિનાગમ એ ન હોય તો આપણું શું થાય? હરિભદ્રસુરી મહારાજ બોલ્યા હતા, 1444 ગ્રંથની રચના એમણે કરી છે, અને એ બોલ્યા કે આ જિનાગમ ન હોત તો મારા જેવા અનાથનું શું થાત. હરિભદ્રસુરી આટલા વિદ્વાન, આટલા જ્ઞાની, આમ તો બ્રાહ્મણ હતા, પણ એ બ્રાહ્મણ હતા પણ એના જીવનમાં નિયમ હતો, અને નિયમ એવો હતો કે કોઈ બાબત મને ન સમજાય ને સમજાવે તો એનો શિષ્ય બની જાઉં. એમાં એક વખતે સાધ્વીજી ભગવંતના ઉપાશ્રય પાસેથી પસાર થયા, અને સાધ્વીજી ભગવાન બૃહદ સંગ્રાણીની ગાથા ગોખતા હતા. એ ગાથામાં ચક્કી શબ્દ વારંવાર આવે. આ વિચાર કરે, આ ચક્કી ચક્કી બોલે છે, શું છે આ ચક્કી? એટલે એને કાંઈ અર્થ સમજાયો નહીં. સાધ્વીજી મહારાજ પાસે ગયા. સાધ્વીજી મહારાજને થયું કે હું જવાબ આપી દઈશ તો અહીંથી જ ચાલ્યો જશે. એટલે સાધ્વીજી મહારાજ જ્ઞાની હતા, સમજાવી શકે એમ હતા, પણ એને કહ્યું કે આ અધિકાર અમારા ગુરુ મહારાજનો છે, એટલે તમે ગુરુ મહારાજ પાસે જાઓ. ગુરુ મહારાજ પાસે ગયા. ગુરુ મહારાજે જોયું કે આ યોગ્ય જીવ છે, એટલે ગુરુ મહારાજે કહ્યું કે આ અમે ત્યારે જ સમજાવી શકીએ જો તું દીક્ષા લે, એના વગર અમે આ ના સમજાવી શકીએ. એટલે એમ કરીને એને દીક્ષા આપી અને આ સમજાવ્યું. બોલો, દીક્ષા આપીને એને 1444 ગ્રંથની રચના કરી. આ હરિભદ્રસુરી જ્યારે દીક્ષા નહોતી લીધી એ સમયે ઓલે જૈન ધર્મની એટલે કે આપણા ભગવાનની મૂર્તિ જુએ તો એ બોલે કે આ મૂર્તિ આટલી રૃષ્ટપુષ્ટ હોય જ ને, કારણ કે રોજ આ બધા મેવા મીઠાઈ ધરે છે એટલે આવી રૃષ્ટપુષ્ટ જ હોય. અને દીક્ષા લીધા પછી આખા ભાવ પલટાઈ ગયા. આ મૂર્તિ રૃષ્ટપુષ્ટ એટલે છે કે આ દુનિયામાં જેટલા શાંતરસના પરમાણુઓ છે એ બધા જ શાંતરસના પરમાણુઓ આ એક જ જગ્યાએ ભેગા થયા છે, માટે આ ઉત્તમ મૂર્તિ છે. આખો ભાવ પલટાઈ જાય. એટલે આ બ્રાહ્મણ પણ એ પણ એમ કહે છે કે જો જીનાગમ ન હોત તો મારું શું થાત, તો આપણા જેવાનું તો શું થાત. આપણે એ વિચારવાનું છે કે આટલા ગ્રંથોના રચનાર આવા વિદ્વાન જ્ઞાની એ મહાપુરુષને પણ એ હોય, આપણને જે કંઈ પણ સમજ મળે છે ઓછી વધતી પણ એ બધી આગમના આધારે મળે છે. કારણ કે આખરે મહાપુરુષોએ જે જે ગ્રંથો લખ્યા એ આગમનો આધાર લઈને લખ્યા, પોતાની મતી કલ્પના પ્રમાણે કાંઈ લખ્યું નથી. એટલે આજના દિવસે જેટલા પણ સાધુ સાધ્વીજી ભગવંતો વ્યાખ્યાનો વગેરે આપતા હોય બધા આગમના આધારે આપે છે. એટલે ઉપકાર જીનાગમનો છે. એટલે જીનાગમ જ્ઞાન એને પણ સાચવવાનું છે, શ્રુતની રક્ષા કરવાની છે. આજકાલ એ રક્ષામાં આપણી ઉપેક્ષા છે. જ્ઞાનની રક્ષા એ મોટા ભાગે અને એ જ્ઞાનના જે વિદ્વાનો હોય એના તરફ પણ ઉપેક્ષા. આગળ જતાં શું થશે, જે લિપિના જાણકારો સારી લિપિ જે જાણે છે એને યોગ્ય વેતન ના આપીએ એ બીજા વ્યવસાયમાં ચાલ્યા જાય, અને પછી આ લિપિના કોઈ જાણકાર જ નહીં રહે, આગળ જતાં એને કોઈ ઉકેલી જ નહીં શકે એવી સ્થિતિ આવશે. આપણી પાઠશાળાઓ વગેરે પાયો છે, એ પાયાને જ આપણે હચમચાવી દીધા છે. જે પાયો એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ. એટલે આપણે જુઓ કે જેવી રીતે કેન્દ્ર સરકાર પણ શિક્ષણ ખાતાનો છેલ્લો નંબર રાખે, એમ આપણા સંઘોમાં પણ આ ખાતું છેલ્લા નંબરમાં હોય. બધું જેટલા પણ બીજા કાર્યો હોય બધા થાય, પાઠશાળાની બાબતમાં બધે ઉપેક્ષા ચાલતી હોય છે. પહેલાં તો આ દેશમાં પાઠશાળા જ બહુ ઓછો ટાઈમ ચાલે, કારણ કે તમારે ત્યાં પાઠશાળા કેટલા વર્ષમાં કેટલા દિવસ ચાલે, કદાચ મહિનામાં બે વખત હોય તો વર્ષની અંદર 24 વખત, ને એમાં અમુક તો રજાઓ આવે કે એ રીતે થાય. એ જે રોજ ભણવાનું છે એ આપણે અમુક સમયમાં સીમિત કરી દીધું. ભારતમાં રોજ પાઠશાળા છે પણ ત્યાંની તકલીફ જુદી છે. આજે ધારો કે મુંબઈ જેવું ક્ષેત્ર હોય 500 પાઠશાળાઓ છે મુંબઈમાં, પણ તકલીફ શું છે, તો તકલીફ એ છે કે આ 500 પાઠશાળામાંથી 5 પાઠશાળા એવી નથી કે એને પાસે પાઠશાળા માટે પોતાની પાસે જગ્યા હોય, એ સંઘના ઉપાશ્રયમાં ચાલતી હોય. મારા સાહેબ આવી જાય તો પાઠશાળામાં રજા આપવી પડે, કે બીજું કંઈ અનુષ્ઠાન હોય તો પાઠશાળામાં રજા આપવી પડે, કારણ કે જગ્યા જ નથી અને એના કારણે એવું કરવું પડે. અને જગ્યા ન હોય એટલે તમે પાઠશાળાનું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવી ના શકો, બાળકને બેસવા માટે કે એને અત્યારની જે સિસ્ટમ કે તમે કોમ્પ્યુટરથી એને સારી રીતે સમજાવી શકો આવી કોઈ સિસ્ટમ તમે ન બેસાડી શકો. એટલે એની એ જૂની પદ્ધતિ, ભાઈ ગાથા ગોખો, ગાથા આપો ને જાઓ, આ જ સિચ્યુએશન રહે. એટલે જે ધર્મ સમજાવવો જોઈએ એ પાઠશાળામાં આપણે સમજાવી શકતા નથી, કે જે કોઈને પણ વાત કરીએ કે ભાઈ આ કરવા જેવું છે શું કરીએ, સાધારણમાં જ ત્રોટો છે, હવે આ કેવી રીતે કરવું. પણ દરેક સંઘની અંદર એવી ઉદાર વ્યક્તિઓ હોય જ છે કે જેને જ્ઞાન તરફ રૂચિ હોય. દરેક સંઘમાંથી એક એક વ્યક્તિ પણ આગળ આવે અને 400-400 ફૂટની પણ એક જગ્યા લઈને આવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શરૂ કરે તો બહુ મોટો લાભ થાય. પણ એ હજુ પણ એ દ્રષ્ટિ ખુલ્લી નથી. એટલે આ બધી ઉપેક્ષાઓ છે, આપણી જ્ઞાન તરફની ઉપેક્ષા. બાકી જ્યાં પણ આપણી ઉપેક્ષા ન હોય ત્યાં આપણે બધું કરીએ છીએ. એટલે આ જીનાગમ એ આપણું આ મહત્ત્વનું ગણાય. અને ત્યાર પછીના ચાર ક્ષેત્રો એ પણ બહુ જ મહત્ત્વના છે, સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા. આ ચારે ભક્તિના ક્ષેત્ર છે, ચારેની ભક્તિ કરવાની છે, સાધુ સાધ્વીની પણ ભક્તિ કરવાની છે કે જેથી કરીને આપણું ચારિત્ર મોહનીય કર્મ તૂટે. એટલા માટે એમને સંયમ જીવનની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એનું પૂરેપૂરું ધ્યાન આપણે રાખવાનું છે. એ જો ન રાખી શકીએ તો પણ આપણે દોષના ભાગીદાર બનીએ, સંઘ દોષનો ભાગીદાર બને. ગુરુ મહારાજ તો પોતે જ્યારે પ્રતિક્રમણ કરે ત્યારે પ્રતિક્રમણમાં ત્યાં સુધી બોલે, સાવિયાણમ આસાયણાએ, સાવિયાણમ આસાયણાએ, મારાથી શ્રાવક કે શ્રાવિકાની આસાધના થઈ ગઈ હોય તોય હું મિચ્છામી દુક્કડમ માગું છું. શ્રાવકની આસાધના કદાચ એવી રીતે થાય કે કોઈ શ્રાવક પોતાની પાસે આવ્યો હોય અને ગુરુ મહારાજને દવાની જરૂર હોય, કોઈ વસ્તુની જરૂર હોય, અને શ્રાવકને વાત કરી હોય કે ભાઈ અનુકૂળતા હોય તો આ લેતા આવજો. શ્રાવકે કહ્યું હોય સાંજે આવી જશે, પણ એનો આશય પણ ના આપવાનો ન હોય. ઘરે જઈને એવું કોઈ સાંસારિક કામ આવી જાય ને ભૂલી જાય તો એવા સમયે ગુરુ મહારાજના મનમાં પણ એવો વિચાર આવી જાય કે આ ભાઈ તો કહીને ગયા, પાછા આવ્યા જ નહીં, તો એ શ્રાવકની આસાધના કરી કહેવાય. એમ શ્રાવિકાની આસાધના એ રીતે થાય, ગોચરી ઓરવા ગયા અને તૈયાર ન હોય અને મનની અંદર એવો વિચાર આવે કે આ શ્રાવિકાઓ આટલું ધ્યાન રાખતા નથી કે પાણી ઉકાળીને રાખવું જોઈએ, રોટલી તૈયાર રાખવી જોઈએ, આ બધી રસોઈ તૈયાર હોવી જોઈએ, આપણને કેટલી બધી તકલીફ પડે છે. આવો વિચાર આવે તો શ્રાવિકાની આસાધના કરી કહેવાય. બોલો, સાધુ સાધ્વી પણ આટલી શ્રાવક શ્રાવિકાની આસાધના થઈ હોય તો એનું મિચ્છામી દુક્કડમ માગે તીર્થંકર પરમાત્મા. જે તીર્થંકર પરમાત્મા આ ધર્મ તીર્થની સ્થાપના કરે છે એ જ તીર્થંકર પરમાત્મા અહીં કને ચતુર્વિધ સંઘને નમસ્કાર કરે છે. નમો તીર્થસ એ કહ્યા પછી જ પોતાની દેશનાનો પ્રારંભ કરે અને એના પહેલાં દેશનાનો પ્રારંભ ના કરે. એટલે શ્રી સંઘ એ તીર્થંકર પરમાત્માને પણ પૂજ્ય છે. અને આવો સંઘ જે આપણને મળ્યો છે, સાધુ સાધ્વી, એની ભક્તિ કરવાની છે. જેટલી પણ શક્તિ હોય શક્તિના અનુસાર, આપણે ત્યાં શક્તિની ઉપરવટ જવાની કોઈ જગ્યાએ વાત નથી કરતા. શક્તિ ગોપવવાની પણ નહીં, ઉપરવટ પણ નહીં જવાનું, પણ જે જે એમની ભક્તિ, પણ એ ભક્તિ એટલે એમાં વિવેક. વિવેક એ કે એમના સંયમ જીવનને ઉપયોગી એવી વસ્તુઓ, એનાથી ભક્તિ કરવાની છે. પછી તમારી પાસે કોઈ લેપટોપ મંગાવે ને તમે લઈ જાઓ તો એ ભક્તિ ન કહેવાય, એ પરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ છે. એટલે ગમે તે, એટલા માટે જ કહું છું કે એમાં આપણો વિવેક જોઈએ કે એમને સંયમ જીવન માટે જે જે જરૂરિયાત છે એમાં ક્યાંય કમી ન હોવી જોઈએ, અને બાકીની ન ખપે એવી વસ્તુઓ મંગાવે તો એ વિવેકપૂર્વક ના પાડતા સંકોચ પણ ન થવો જોઈએ, એ રીતની આપણી કાળજી હોવી જોઈએ. તો આ સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા એનું ક્ષેત્ર પણ આજના દિવસે આપણે જોઈએ છીએ કે સાધર્મિકોની શું પરિસ્થિતિ છે. એટલે જ્યાં પણ આપણાથી શક્ય હોય એને મદદ નહીં, કોઈ દિવસે મદદ શબ્દનો ઉપયોગ નહીં કરવાનો. તમારા મનની અંદર એવું નથી હોતું કે આ બિચારો ગરીબ, પણ સહજ રીતે મદદ શબ્દ મોઢામાંથી નીકળી જાય છે. સાધર્મિકની ભક્તિ જ કરવાની હોય, એને મદદ ન કરવાની હોય. મદદ કરીએ એ આપણા માટે દોષરૂપ કહેવાય. એટલે ક્યાંય આ બિચારો છે, ગરીબ છે, આવો વિચાર પણ મનમાં નહીં લાવવાનો, દયા નહીં લાવવાની, ભક્તિથી આપવાનું. હવે ભક્તિથી ક્યારે અપાય? તમને એનો ગુણ દેખાય તો ભક્તિથી અપાય. એટલે આપતા પહેલાં એના ગુણનો વિચાર કરવાનો. મારો સાધર્મિક છે, રોજ ભગવાનના દર્શન પૂજા કરે છે, રાત્રિ ભોજન નથી કરતો, સામાયિક કરે છે, આટલો સુંદર મજાનો ધર્મ કરે છે, તો હું એની એવી ભક્તિ કરું કે જેથી કરીને ધર્મ આરાધના વધારે સારી રીતે કરી શકે. પણ બિચારો ગરીબ સમજીને કોઈને આપવાનું નથી. આપણો ભાઈ છે, ભાઈને બિચારો ન કહેવાય, એને ગરીબ ન કહેવાય. એનું જે પણ શક્તિ હોય એ પ્રમાણે એની ભક્તિ કરીને એની કાળજી એ રીતે રાખીએ કે એનો ઉત્તરોત્તર એના આત્માનો વિકાસ થાય, ઉત્તરોત્તર ધર્મ આરાધનામાં એ આગળ વધે. આપણો સમય થવા આવ્યો એટલે આપણે અહીં વિરામ પામીએ, તમારા પ્રશ્નો હજુ લઈ લઈએ અને પછી બીજું સેશન આપણે પાછું 1:30 વાગે શરૂ કરશું. બોલો, ક્વેશ્ચન કોઈનો? પ્રભુદાસભાઈ બોલો. હમણાં નહીં. અચ્છા, સારું, ચાલો.
સમજાવીને કે મહાવિદ્યા ક્ષેત્રનું મહત્વ સમજાવવાનું અને એમાં ધર્મ કેવી રીતે થાય છે એ તમે વચ્ચે લીધું, તો મહાવિદ્યા ક્ષેત્ર.
હા, નહીં એટલે મહાવિદ્યા ક્ષેત્રમાં કાયમના માટે ચોથો વારો ચાલે છે. એટલે અહીં આપણે ત્યાં પણ ચોથો વારો ચાલતો હોય તે સમયે તીર્થંકરો વિદ્યમાન હોય. અને તીર્થંકરોના કારણે ધર્મ પણ આખાય ચોથા આરામાં સતત હોય. એવી રીતે મહાવીર ક્ષેત્રમાં અત્યારે 20 તીર્થંકર પરમાત્માઓ વિચરે છે અને 20 તીર્થંકર પરમાત્માનું આયુષ્ય પૂર્ણ થશે ઉદય પેઢાલજીના અંતરે આવતી 24મા, જ્યારે 7મા ને 8મા ભગવાન થશે એના વચ્ચેના ગાળામાં એમનું નિર્વાણ થશે, તે સમયે બીજા 20ને કેવળ જ્ઞાન થઈ જશે. એટલે એ તીર્થંકરો સતત ચાલુ ને ચાલુ જ રહેશે. એટલે એમનો જન્મ એ કુંથુ અરજીના અંતરે શ્રી સીમંદર જાત કુંથુનાથને અરનાથ ભગવાનના આંતરામાં જન્મ થયો. મુનિ સુવ્રત નમી અંતરે દીક્ષા પ્રભુ પાવે, મુનિ સુવ્રતને નમીનાથ ભગવાનના અંતરકાળમાં એમની દીક્ષા થઈ અને આયુષ્ય એટલું મોટું છે કે હજુ એમનું આયુષ્ય છેક આવતી 24ના 7મા ને 8મા ભગવાન થશે ઉદય સ્વામી ને પેઢાલ સ્વામી એના વચ્ચેના ગાળામાં થશે. એટલે એ ધર્મ ત્યાં સતત ચાલુ છે અને જેવું નિર્વાણ થશે એની સાથે જ પાછા બીજા 20ને કેવળ જ્ઞાન થઈ જશે. એટલે ધર્મ એ રીતે ચાલુ ને ચાલુ જ રહેશે. હા બરાબર, જો મનુષ્ય જન્મ થાય એ સારું છે, પણ એનો અર્થ એ નથી કે મહાવિદેયમાં મનુષ્ય તરીકે જઈએ એટલે ત્યાં આપણને ભગવાન મળવાના જ છે, આવું નથી. મહાવિદેય ક્ષેત્રમાંથી 7મી નરકમાં પણ જવાય અને મોક્ષમાં પણ જવાય. એટલે જો અહીંથી ચારિત્રનો ભાવ ઊભો કરીને ગયા હોઈએ તો નેક્સ્ટ જન્મની અંદર મહાવિદેયમાં જઈને ચારિત્રની પ્રાપ્તિ થાય, પણ એ જો ન કર્યું હોય ચારિત્રના પરિણામો એ ન હોય તો મહાવિદેયમાં પણ જન્મ થઈ ગયો હોય તો કદાચ દીક્ષા ન પણ મળે, ભગવાન ન પણ મળે અને ત્યાં પણ ભગવાનને સાંભળનારા પણ દુર્ગતિમાં જાય, આવું પણ બને. કારણ કે સાંભળે ખરા પણ જીવનમાં ઉતારે નહીં તો કંઈ લાભ ન થાય. હંમેશા લાભ જેટલું જીવનમાં ઉતારાય એટલો લાભ છે, સાંભળ્યા પછી જીવનમાં ન ઉતારે તો એ કોઈ પ્રકારનો લાભ ન થાય. એટલે ત્યાં પણ આપણો તથા ભવ્યત્વનો પરિપાક થયો હોય તો એ ભગવાનની વાણી આપણા ઉપર અસર કરે, એ જો ન થયો હોય તો એ વાણી ત્યાં પણ અસર ન કરે. જો આપણે અહીં સ્વાધ્યાય ચાલે છે આટલા લોકોને જ કેમ આવવાનું મન થયું? એટલે જેને પણ તથા ભવ્યત્વનો પરિપાક જે જીવનો જે પ્રકારનો હોય એ લોકો એના માટે પડાપડી કરે, બાકી બીજા લોકોને એ સમજ જ નથી. અને સમજ છે તો કોઈ વખતે સંજોગો નથી અને એના કારણે એ નથી આવી શકતા. એટલે આ બધા સંજોગોનું નિર્માણ થવાનું કારણ શું? તો આવા સંજોગોનું નિર્માણ થવાનું કારણ સ્ત્રી કે પુરુષ ઉપરનું મમત્વ. પાછી ફરીને આ જ વાત આવશે કે સંતાનો ઉપરનું મમત્વ, કારણ કે ઘણાને બેબી સિટિંગ કરવા જવું પડે. એટલે આ સંતાનો ઉપરનું મમત્વ પણ હોય, પૈસા ઉપરનું મમત્વ પણ હોય, કે પોતાને આવશ્યકતા ન હોય તોય આ પ્રયત્ન ચાલુ જ રાખે, અને શરીર ઉપરનું મમત્વ પણ હોય. એટલે આ બધા કારણો એવા પ્રકારના છે કે જીવને અહીંયા આવવા ન દે. બોલો.
એક પ્રશ્ન હતો, આપણે પહેલે દિવસે કીધું હતું કર્મ બંધ વિશે, કે કર્મ બંધી આપણે પછી એની જે જગન્યથી 100 વર્ષ
અબાધાકાળ. આમ જગન્ય અબાધાકાળ એટલો નથી, જગન્ય અબાધાકાળ તો અંતર્મુહૂર્તનો, પણ એ અત્યારે ન હોય, જ્યારે જીવ શ્રેણી માંડે ક્ષપક શ્રેણી એ સમયે એનો એટલો અબાધાકાળ હોય. એટલે આપણો અત્યારે વર્તમાનમાં આપણો જે અબાધાકાળ છે એ 100 વર્ષ. કારણ કે જગન્ય શબ્દ એટલે ના બોલાય કે જગન્ય અંતર્મુહૂર્ત પણ છે, 12 મુહૂર્ત પણ છે, 8 મુહૂર્ત પણ છે, એટલે એ નહીં.
પણ કર્મ બાંધીએ આપણે, પણ એ ઉદયમાં 100 વર્ષ પછી, એટલે આ
100 વર્ષ પછી પાછા આવે જેવું નક્કી નહીં, સો વર્ષ પેલા ના આવે, હા પછી આવે ગમે ત્યારે. એમાં એવું છે કે ઉત્કૃષ્ટ પુણ્ય અને ઉત્કૃષ્ટ પાપ એનું ફળ આ જ ભાવમાં મળે, પણ એના સિવાય ના મળે. તો પણ આવો ઉત્કૃષ્ટ ભાવ એ આજના સમયમાં થવાનો દુર્લભ છે, કારણ કે એ ઉત્કૃષ્ટ ભાવ માટેનું સંગ્રહણ બળ આપણું એવું નથી. એટલે મોટા ભાગે આવું ઓછું બને, કોઈક કિસ્સામાં બની પણ જાય, પણ એ જે બને ને એને આ જ ભાવમાં એને એનો ઓલું મળે, લાભ કે નુકસાન થઈ શકે, થઈ શકે, થઈ શકે. બોલો. હા બોલો. નહીં નહીં, બંધનો સમય તો અંતર્મુહૂર્ત સુધી જીવ સતત એનો બંધ કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. જે ભાવ આમ જો બીજી રીતે તમે જોવા જાઓ તો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ ચાર સમયથી વધારે નથી થતો, એ જુદી વાત છે. પણ આપણે નિકાચિત એટલે રસની અપેક્ષા એ વાત કરીએ છીએ. જો એ રસ છે ને, જેવો ભાવ વધારે ગાઢ થતો જાય એટલો રસ અંદર વધારે રેડાતો જાય, એટલે એ રીતે જીવ નિકાચિત કર્મ બાંધ્યા કરે, આવું પણ બને. હા બરાબર છે. એટલે અમુક સમય પછી એટલે એના ભાવ આધારિત છે, એના જે પરિણામ જે છે ને. એક ધારો કે આજે એક કાર્ય કર્યું, સારું કાર્ય કર્યું, પણ બે દિવસ પછી એને એનું મહત્વ સમજાવ્યું અને પછી એ વધારે ને વધારે અનુમોદના કરવા લાગે, તો પછી એ બે દિવસ પછી નિકાચિત થાય. એમ ખોટું કામ કર્યું અને ખોટું કામ કર્યા પછી તે વખતે એને કાંઈ ગતાગમ નહોતી, દ્રઢ પ્રહારીએ ચાર હત્યાઓ કરી નાખી, પણ પાછળથી સમજ પડી તો પાછળથી જે તીવ્ર પશ્ચાતાપની ધારા ચાલી તો એ કર્મ પણ દૂર થઈ ગયો. અને કોઈક જીવો એને સારું માને, પાછળથી સારું થયું આ કર્યું. જેવી રીતે આ બધી જે હત્યાઓ આજના દિવસે આ બધા યુદ્ધો ને બધું જે ચાલે છે એની અંદર રસ રેડીને રાજી થતા હોય જે લોકો, તો એ લોકોને આવું નિકાચિત કર્મ બંધાઈ જાય અને પછી ભવાંતરમાં નરક જેવી ગતિમાં એને ભોગવવાનું આવે. એ એકચ્યુઅલી એ નિકાચિત નહોતું, એનું નિધત્ત કક્ષાનું હતું. આપણે વાત કરી હતી આગળ ગઈકાલે, એટલે એમાં આવો થાય. ના ના, એ થાય જ નહીં ને. બધા શુભ અને અશુભ બધા કર્મોની નિર્જરા થઈ જાય પછી જ મોક્ષ થાય, એના પહેલા કોઈનો મોક્ષ થાય જ નહીં. ના ના, એમ નહીં. નિકાચિત કર્મ જીવનું હોય, હા, એમાં એક નિયમ છે કે ધારો કે એક નિકાચિત કર્મ છે, હવે એનો મોટા ભાગનો નિકાચિત કર્મ ભોગવાઈ જાય અને થોડું બાકી રહે, એવા સમયે ક્ષપક શ્રેણી જીવ માંડી દે તો ક્ષપક શ્રેણીના અધ્યવસાયોથી એ કર્મ પણ દૂર થાય. પણ આખું નિકાચિત કર્મ દૂર ન થાય, મોટો ભાગ ભોગવાઈ ગયા પછી જે થોડું રહ્યું હોય એટલું જે દૂર થાય, એના વગર ના થાય. હા, તમે કઈ કહેતા હતા?
આપે કહ્યું કે 20 તીર્થ સિદ્ધ અરિયંત ભગવાનનો નિર્વાણ થશે જે વખતે 20 કેવળી ભગવ થશે, કે
20 ને કેવળ જ્ઞાન
થશે. આમિદે ક્ષેત્રમાં તો 160 સુધી,
બરાબર છે, અરિયંત ભગવાન 160 બરાબર
નંબર 20
જ્યારે
છે એ નંબર તો બદલાઈ શકે
ને, નંબર બદલાઈ શકે, પણ એમાં એ રીતે કે મિનિમમ આટલા તો થવાના. હવે 160 પણ જ્યારે અહીં અજિતનાથ ભગવાન હતા એ સમયે 160 મહાવિદેમાં હતા, તો એવી રીતે અહીં જ્યારે 23માં તીર્થંકર હશે ત્યારે ત્યાં પાછા 160 હશે. 23માં તીર્થંકર એટલે અવસર પીણીમાં બીજા અને ઉત્સર પીણીમાં 23માં, તો તે સમયે આ હશે.
પણ એની વચ્ચે 20 કરતા ઓછા વધારે પણ થઈ શકે,
થઈ શકે, થઈ શકે, ઓછાય થઈ શકે, એમાં 4 નો પણ આવે છે કે એ રીતે પણ થઈ શકે. 170 પાંચ ભરત ને પાંચ ઐરાવતની અપેક્ષા એ મહાવિદેમાં 160, પણ જ્યારે 160 ત્યાં હોય ત્યારે પાંચ અહીં હોય ને પાંચ ઐરાવત ક્ષેત્રમાં હોય. એ રીતે હા બોલો. ચાલો, પછી
અહીંયા આપણે આજનું પ્રવચન પૂરું કરીએ છીએ. જમવાની વ્યવસ્થા